चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे, हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काले अने विकल्पोना वहता प्रवाहना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रियामा के विकल्पना वहता प्रवाहमा क्यांय मळ्यु नथी भळ्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्तानो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी स्वसंवेदन प्रत्यक्ष निर्विकल्प अनुभूति थता देह होवा छता देहातीत दशा प्रगट थाय छे। एटलोज नहीं विकल्प होवा छताय विकल्पातीत दशा प्रगट थाय छे। चैतन्य तत्वनी अनुभूति थता अनादि अनंत ध्रुव चैतन्य तत्व एज हूँ छु एवं एकत्व स्थापित थता ज्ञानी आ देह ने पाड़ोशी माने छे। आत्म जागृति प्रगट थता देहनी प्रत्येक क्रियामा पोतानु चैतन्य पणु जणाय छे। एटले के ज्ञेयनी रुचि चढ़ता ज्ञेयमा ज्ञेयनो रस नहीं पण ज्ञाननो रस अनुभवाय छे जणाय छे। ये दशा एवी छे कि जेवी रीते कोई व्यक्ति समुद्र किनारे ठंडी हवानो आनंद ले अने व्यक्ति ने विकल्प एवो आवे के मारो मित्र जे समुद्र थी अत्यंत दूर कोई नाना गाम मा रहे छे अने मित्र ने पण आवी ठंडी हवानो आनंद आवे एना माटे लाभ हूँ लाकड़ानी पेटी मा आ समुद्र नी ठंडी हवाने भरीने लईने जाऊ पण लाकड़ानी पेटी मा समुद्र नी हवाने भरी शकाती नथी। आ वाणी छे ए वाणी लाकड़ानी पेटी छे। ज्ञानी ने अंतरमा जे चैतन्य तत्व अनुभवमा आवे छे आ वाणी द्वारा ए बाहर आवतु नथी कारण के जे विकल्प वडे अनुभवमा न आव्यु होय एवु चैतन्य तत्व वाणी वडे केवी रीते व्यक्त थई शके। विकल्प पण ज्ञात साधन न बन्यो अने विकल्प पण ज्या छूट्यो अने निर्विकल्प थयो કે આ જડ વાણી એ અનુભવ ને કેવી રીતે વ્યક્ત કરી શકે. એટલું ખરું કે એ વ્યક્તિ ગામ થી જો સમુદ્ર સુધી પહોંચે તો સમુદ્ર ની ઠંડી હવા ને પોતે માણી શકે છે. તમે પોતે જ ત્યાં સત્તા સ્વરૂપ જે ચૈતન્ય તત્વ કે જે આજ સુધી દ્રષ્ટિમાં નથી આવ્યું એ ચૈતન્ય તત્વ તરફ દ્રષ્ટિ કરતા એ અનુભૂતિ ને પ્રાપ્ત થઈ શકો છો. પણ એ દશા એ જીવને જ પ્રગટ થાય છે જે પોતાના જીવનમાં આ ભવના જ નહીં પણ ભવભવના અનુભવોના બોધ ને લઈને અહીંયા બેઠો છે. જેને બોધ થઈ ચુક્યો કે આ જગત ક્યારેય પણ મને એક ક્ષણ માટેનું પણ સુખ આપી શકવાનું નથી, જેને વર્તમાનમાં જ અનંત કાળનું જગતનું સ્વરૂપ સમજમાં આવી ગયું, જેને ભેદને જાણી લીધો. અજ્ઞાની એ ભ્રમમાં રહે છે કે આ જગતમાં બધું જ સંભવ છે, બધું જ કરી શકું છું, બધું જ થઈ શકે છે. નેપોલિયને કહ્યું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. મારા જીવનની ડિક્શનરીના અંદર ઇમ્પોસિબલ નામનો કોઈ શબ્દ જ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ યુનિવર્સ બીકોઝ ઇમ્પોસિબલ વર્ડ સેઝ આઈ એમ પોસિબલ. તેથી કરીને કઈ અસંભવ નથી, બધું જ સંભવ છે. પણ એ વ્યક્તિ મહાન નથી જે એમ કહે કે આ જગતમાં એવું કઈ નથી કે જે અસંભવ હોય. એટલા માટે કારણ કે આ વાક્ય કહ્યા પછી નેપોલિયન 6 મહિના પછી હેલેનાના જેલમાં સડી રહ્યા હતા. એમાં એ નેપોલિયનનું અહંકાર હતું કે આ જગતમાં ઇમ્પોસિબલ જેવું કઈ નથી. એ ઘાસ વાળી બાઈ પણ નેપોલિયન ને રસ્તો આપવા તૈયાર નથી. જયારે કહ્યું કે આ દુનિયામાં કઈ અસંભવ નથી, એક છોકરો એ નેપોલિયન પાસે ગયો. નેપોલિયન ને બાથરૂમમાં જઈને ટ્યુબ લાવ્યો અને ટ્યુબ બધી બહાર કાઢી નાખી અને કહ્યું કે હવે આ ટ્યુબ ને પાછી અંદર એની અંદર નાખી દો. તમે કહો છો કે કઈ અસંભવ નથી. આ પૃથ્વી પર 2 પ્રકારના લોકો છે, જે અજ્ઞાની છે. એ બંને પ્રકારના અજ્ઞાનીમાં એક અજ્ઞાની એમ કે છે કે આ દુનિયામાં બધું જ ઇમ્પોસિબલ છે, અને બીજી વ્યક્તિ એમ કે છે કે આ દુનિયામાં બધું જ પોસિબલ છે. આ બંને પ્રકારની વ્યક્તિ અજ્ઞાની છે, મૂર્ખ છે. બંને પ્રકારની વ્યક્તિ એક કહે છે કે બધું જ ઇમ્પોસિબલ છે, બીજી કહે છે બધું જ પોસિબલ છે. જ્ઞાની એ છે જે જાણે છે કે આ જગતમાં કંઈક તો પોસિબલ છે અને કંઈક ઇમ્પોસિબલ છે. ચૈતન્ય તત્વની અનુભૂતિના ફળમાં અતિન્દ્રિય આનંદના ઘૂંટડા એ પોસિબલ છે અને પર પદાર્થોને ભોગવીને સુખ લેવું ઇમ્પોસિબલ છે. પોસિબલ અને ઇમ્પોસિબલના ભેદને જેણે ઓળખી લીધો છે એ જ જ્ઞાની છે. અને અહીંયા પરમ કૃપાળુ દેવની અણમોલ રચના પર આપણી ચર્ચા ચાલી રહી છે. બહુ પુણ્ય કેરા પુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આંટો નહીં એકે ચડ્યો. મનુષ્યના ભવની એ મહિમા બતાવી છે, કારણ કે મનુષ્ય ભવમાં જે અનિત્યતાની ક્ષણભંગુરતાનો બોધ થાય એવો બોધ બાકીની 3 ગતિઓમાં નથી થતો. દેવ ગતિ પણ છે અને નરક ગતિ પણ છે, પણ દેવ અને નારકીઓને એવી અનિત્યતાને ક્ષણભંગુરતાનો બોધ નથી થતો જેવો મનુષ્યને થાય છે. અને બોધ થવાની સંભાવના પણ મનુષ્ય ગતિમાં જ છે, દેવોને અને નારકીઓને નહીં. ને એ જ કારણ છે કે મનુષ્ય ગતિ થી જ મુનિપણું છે અને મનુષ્ય ગતિ થી જ મોક્ષ છે. દેવ અને નારકીઓને જન્મ થયો અને જન્મ થતા જ દેવોને જન્મથી જેમ કે બધું મળ્યું, ભોગો મળ્યા 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 આખા જીવન ભર એને મળે છે. એવું નથી થતું કે ભોગો મળ્યા ને અચાનક જતા રહ્યા, મળ્યા છે. અને નારકીઓને એવું છે કે ભોગો ન મળ્યા ન મળ્યા ન મળ્યા ન મળ્યા. એક તરફો એવો કે મળ્યું 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 મળ્યું, અને નારકીઓને એવું છે ન મળ્યું ન મળ્યું ન મળ્યું. આ મનુષ્ય ભાવ એવો છે કે અહીંયા તો અત્યારે કરોડોની સંપત્તિ મળી અને આગલી ક્ષણે રસ્તા ઉપર છે, અહીંયા રસ્તા ઉપર છે અને લોટરી લાગી ને કરોડોનો માલિક થઈ ગયો. તો જે ઉતાર અને ચઢાવ આ જે છે જે મનુષ્ય ગતિમાં હોય છે એવો દુનિયામાં આ વિશ્વમાં ત્રણ ગતિઓમાં નથી હોતા. એટલે અનિત્યતાનો જે બોધ થાય કે અરે આ કેવું, હમણાં તો આમ હતું ને આમ થઈ ગયું, એ બોધ જે મનુષ્યને થાય છે એવો બાકીની ત્રણ ગતિઓમાં નથી થતો. એના અદભુત રહસ્યો છે જેના પર થોડી હું ચર્ચા કરું, એના ઉપર પ્રકાશ નાખું. દેવ અને નારકીમાં જ્યાં જન્મ થયો તો જન્મથી એ પાકું થયું કે દેવ ઓછામાં ઓછું 10,000 વર્ષ તો જીવશે જ છે. કોઈ પણ વ્યક્તિ એ દેવ અને નારકીને 10,000 વર્ષ પહેલા મારી ન શકે અને મરી ન શકે, પાકું છે. મનુષ્યનું જીવન એવી અનિશ્ચિતતાઓની વચ્ચે છે કે માના ગર્ભમાંથી જન્મ લે એની પહેલા જ મરણ થઈ જાય. અનિત્યતાથી ભરેલું આ મનુષ્યનું જીવન છે. એ અનિત્યતાની અસારતાનો જે બોધ થાય એ બોધ થી નિત્યતાની યાત્રા પ્રારંભ થાય છે. એક વ્યક્તિનું મૃત્યુ દેખતા તે મૃત્યુને દેખતા લાશને દેખતા વૈરાગ્ય જાગે છે કે અરે જો આ હમણાં તો અહીંયા દેખાતા અને આવું થઈ ગયું. અને મેં ઇન્ડોનેશિયાના સુનામીમાં 2,30,000 લોકોના મરડાઓના માઉન્ટેનને માઉન્ટેન ઓફ ડેડ બોડીઝને મેં નજરની સામે જોયો છે. અને એ મરડાઓના ઢગલાની વચ્ચે જયારે તમે ઉભા હોવ અને દેખતા હોવ કે સોનું ચાંદી હીરા એ મરડાના ઉપર છે, પણ એ મરડા માં એવું ક્યાંય કોઈ દેખાતું નથી કે જે એમ કે આ હીરા સોનું ચાંદી મારા છે. અને અમુક મિનિટો પહેલા ત્યાં નાચતું ગાતું શહેર હતું ને લોકો સાથે હું બેઠો તો વાતો કરતો હતો. અત્યારે હું આ બધાને જીવતા નાચતા ગાતા દેખું ને થોડી વાર પછી જ મરદાનો ઢગલો પડ્યો હોય ત્યારે કેવી દશા આવે છે તે તમે નજરની સામે જો, તમને એનો બોધ થાય. એટલા માટે જ હું આ પરમાત્માઓને કહું છું એક દશાને એ દશાને ઉપલબ્ધ થાવ. સોક્રેટીસને ઝેર આપવામાં આવ્યું હતું ત્યારે સોક્રેટીસને પૂછ્યું કે તને કઈ થતું નથી? સોક્રેટીસનો જવાબ હતો કે અહીંયા જે મરી શકતું હતું એ બહુ પહેલા મરી ચૂક્યું છે, હવે અહીંયા એવું કઈ નથી રહ્યું જે મરે. હે ચૈતન્ય પરમાત્માઓ, આ દેહમાં અહીંયા જે મરી જવાનું છે એની પહેલા તે એવો એનો સાક્ષી બની ગયો છે. એ રાખની દિવાલથી દૂર બેસી ગયો છે, એ રાખની દિવાલમાં હવે અડતો અડત ટેકો દઈને બેસતો નથી, કારણ કે જાણે છે કે રસ્તા ઉપર હાડકું પડ્યું હોય ને હાડકાને હાથ લાગતા તે હું ઘરે આવીને નાઈ લઉં છું, તો જે હાડકું બનેલું છે એવું આ શરીર, એ શરીરને જ હું પોતાનું માનીને કેમ આ પૃથ્વી પર અહીંયા આટા ફેરા મારું છું. લોહી ઉપર જો કપડામાં દાગ લાગી જાય તો એ કપડાને આપણે બદલાવી નાખીએ છીએ, કપડાને ગંદુ કહીએ છોડી દઈએ છીએ કે આ લોહી વાળું કપડું કેમ પહેરવું. પણ જે લોહીથી જ બનેલું એવું કપડું પહેરીને હું આ સંસારમાં કેમ પરિભ્રમણ કરી રહ્યો છું એનો શાંત ચિત્તે તમે વિચાર કરશે કે આ પરિભ્રમણ કેમ કરી રહ્યો છું. જેટલી જેટલી અનિત્યતાની અસારતાનો બોધ થતો જશે અને વૈરાગ્ય અંદરથી પરિપક્વ થતો જશે અને પરિપક્વ થતા તે એ જીવ આ સંસારથી છૂટી જાય છે. કે એવી રીતે સંસારથી છૂટી જાય છે જેવી રીતે કેરી એ ઝાડ પર એવી રીતે પાકી ગઈ કે સહજે એ ઝાડથી છૂટી પડી જાય છે. જીવનના અનુભવના બોધના બળે એવી રીતે વૈરાગ્યથી એવો પાકેલો એવો જીવ જેનો વૈરાગ્ય પરિપક્વ થયો છે એ આ ટોળામાંથી નીકળી જાય છે. આખું જીવન આપણે એક ભ્રમમાં જીવીએ છીએ અને ભ્રમમાંથી બહાર નીકળવું એ ધર્મ છે અને એ ધર્મ જાગૃતિ પ્રગટે ત્યારે થાય છે. હું સદાય એક છું, અત્યારે પણ હું એક છું ને કાલે પણ હું એક હતો અને કાલે પણ એક રહીશ. હું એક છું. આ ભીડ જે હું દેખી રહ્યો છું એ ભીડમાં હું ક્યાંય નથી. ભીડ સદાય ભ્રમ ઉભો કરી શકે છે. ભ્રમ ભીડ આ બધી એ ભીડ ભ્રમ ઉભો કરે છે કે બધા મારી સાથે છે. અને આ ભ્રમને મૃત્યુ એક ક્ષણમાં તોડાવી નાખે છે. જયારે એકલું નીકળવું પડે છે ત્યારે ખબર પડે છે કે કોઈ મારી સાથે નતા, હું એકલો જ હતો. અને સૌથી વધારે પીડા મૃત્યુ ત્યારે પહોંચાડે છે જયારે અહીંથી નીકળવાનો વારો આવે છે એવા વ્યક્તિને કે જેણે અહીંયા એવી તન્મયતા એવી સ્થાપેલી હતી. અને એ પીડા એવી છે કે બાપનું મરણ થાય, માનું મરણ થાય, ભાઈનું મરણ થાય, બેનનું મરણ થાય, પુત્રનું મરણ થાય, પુત્રીનું મરણ થાય, એ બધાના મરણમાં જે વેદના અને પીડા થાય એનાથી વધારે પીડા પોતાના મરણમાં થાય છે. અને એની પાછળના કારણો છે. હું જે વાત પણ તમને કહું તમે એ વાતને માનતા નહીં, એ વાતને સાંભળો અને સાંભળીને એનો વિચાર કરો, યોગ્ય લાગે તો સ્વીકાર કરો. મારા દરેક વાક્યની પાછળ વૈજ્ઞાનિક કારણો છે અને એ કારણો કેવળી પરમાત્માએ બતાવેલા છે ત્યાંથી જ હું તમને બતાવી રહ્યો છું. ભાઈનું જયારે મરણ થાય છે ત્યારે તમારા જીવનમાં જે ભાઈ આવ્યો હતો એ ભાઈ સાથેનો સંબંધ પૂરો થઈ ગયો. બેનનું મરણ થયું તો બેન સાથે એક બેનનો જે સંબંધ હતો એ સંબંધ એક રિલેશન તમારું ત્યાંથી તે બસ પૂરું થયું, એ કટ થઈ ગયું. પિતાનું જયારે મરણ થાય છે ત્યારે પિતાનું મરણ થાય ત્યારે એકલા પિતા સાથેનો સંબંધ પૂરો થયો, પિતા જતા રહ્યા. માતાનું મરણ થાય ત્યારે માનો વિયોગ થયો, મા ન રહી. ભાઈ બેન માતા પિતા કોઈનું મરણ થાય એમાં એક જ રિલેશન છૂટી ગયું. અને એક સંબંધ જ્યાં છૂટે ત્યાં આટલું દુઃખ થાય છે. જયારે પોતાનું મરણ થાય ત્યારે ભાઈ બેન માતા પિતા પુત્ર બધા જ સંબંધો એક સાથે છૂટા પડે છે અને એ વેદના અત્યંત ખતરનાક છે. અને એટલા માટે તે મૃત્યુ જીવનના આ બધા જ ભ્રમને તોડાવી નાખે છે. હું આ પરમાત્માઓને જે વાત હવે કહું છું તમે એકાગ્રતાથી સાંભળજો. આ ભ્રમમાંથી જે બહાર નીકળવા માંગે છે એની પહેલા જાગી જાય છે ભગવાન. એની પહેલા તે જાગી જાય છે. એની પહેલા છે કે આ ભીડમાંથી એ જુદો પડે એની પહેલા તે એને અનુભવ થઈ જાય છે કે ભીડ અહીંયા ક્યાંય નથી. મરે એની પહેલા તે બધું મરી ગયું છે અને મરી ગયું અહીંયા જગતમાં નથી એની દ્રષ્ટિમાંથી મરી ગયું છે. આ દશા જયારે તમને પ્રગટ થાય છે ત્યારે તમને એવો અનુભવ થાય છે. તમે મધ્યમાં સ્થિર થઈ ગયા ત્યાં ન તમારે ત્યાગવાનું રહ્યું કઈ ન ભોગવવાનું રહ્યું કઈ. જાણીતા પદાર્થો અજાણ્યા થાય છે એક જ સમયમાં. સદાય આપણે નાના છોકરા માટે હસીએ છીએ કે જે નાના છોકરા દરિયાના કિનારે રેતીમાં એવી રીતે મહેલ બનાવતા હોય કે મહેલ દરિયાનું મોજું આવતા વિખરાઈ જાય છે અને આપણે હસીએ છીએ કે છોકરાઓ રમત રમી રહ્યા છે. આપણી બધાની રમત નાના છોકરાથી કઈ અલગ નથી. આપણે પણ માટીના જ મહેલો બનાવ્યા છે, પછી ભલે એ સિમેન્ટ કોન્ક્રીટ હોય, અંતે તો માટી જ છે. અને આ બોધને લઈને સ્થિતિ નીકળવા માટે તૈયાર છે. એવી તૈયારી વર્તે છે કે બસ આ લોકના કોઈ પણ પ્રદેશ પર હું રહેવા માટે તૈયાર છું. એ કોણ રહી શકે જેને અહીંયા ક્યાંય પણ હવે તન્મયતા રહી નથી, પોતાપણું સ્થાપિત કર્યું નથી, એ ક્યાંય પણ રહેવા માટે તૈયાર છે. આ પ્રાણ અહીંયાથી નીકળે એની પહેલા તે એવી તૈયારી કેટલી છે કે અહીંયા મારો કોઈ મિત્ર ન હોય ને કોઈ મારો શત્રુ ન હોય. જયારે હું જન્મ્યો તો ત્યારે કોઈ મિત્ર નતા ને કોઈ શત્રુ નતા, અને મનુષ્યનો ભાવ મને મળ્યો તો નરદેહ માનવ નો મળ્યો તો, અને નીકળ્યો ત્યારે મિત્ર ને શત્રુ ને એવા ભાવ લઈને અહીંથી નીકળ્યો, મિત્ર શત્રુ બાંધીને અહીંથી હું નીકળ્યો. તો મારું પતન થયું કે વિકાસ થયો? આવ્યો ત્યારે કમસે કમ કોઈ મિત્ર ને શત્રુ તો મારા અહીંયા નતા. મરતી વખતે મારા કેવા હાલ હતા એના કરતા મારું પતન જ થયું છે. તમે પોતે એનો વિચાર કરજો કે આ મનુષ્યનો ભાવ જે અત્યારે પ્રાપ્ત થયો છે, એ પ્રાપ્ત થયેલો મનુષ્યનો ભાવ, પૂર્વે જે પુણ્ય બંધાયા હતા એ બંધાયેલા પુણ્ય ને એનાથી આ ભાવ પ્રાપ્ત થયો. અત્યારે કેટલા કહી શકે કે આવતા ભાવમાં આવો મનુષ્યનો ભાવ મળે એવા કામ એને આ ભાવમાં કર્યા છે? પૂજ્ય ગુરુદેવ શ્રી ગાંધી સ્વામી અવારનવાર આ વાત કહેતા કે તમે સ્વાધ્યાય કરો છો કે નહીં? લોકો કે આ કરીએ છે કે કેટલા કલાક, કે અડધો કલાક, કલાક, કે છ આઠ કલાક સ્વાધ્યાય તો કે કરવો જ જોઈએ. છ આઠ કલાક સ્વાધ્યાય જયારે તમે કરશો ત્યારે ઢોર નો અવતાર માન મળશે, કીડા મકોડા માંથી બહાર નીકળશે, ઢોર બનશો, ગાય થશે. છ આઠ કલાક તો સત્સંગ સ્વાધ્યાય કરો, અહીં આપણું પેટ ભરાઈ જાય છે. બસ ઘણું થયું, આજે ઘણું સ્વાધ્યાય કર્યો, કશું જ નથી થયું. તેના ત્યાં જ છીએ. એટલા માટે હવે જાગૃતિ વધે, જો ખબર પડે કે મૃત્યુ નજરની સામે છે તો તમારી જાગૃતિ સહેજે વધશે. મૃત્યુ દેખાવું જોઈએ, તમને દેખાતું નથી તમને યાદ આવે છે. આજે હું તમારી સામે છું, તમને બિલકુલ તમારી સામે અહીંયા બેઠો છું, તમે મને દેખી શકો છો. હું કાલે અહીંથી જતો રહીશ, તમે મને યાદ કરશો. જે નજીક હોય આપણે એને દેખીએ છીએ, જે દૂર હોય એને આપણે યાદ કરીએ છીએ. મૃત્યુ આપણને યાદ આવે છે, મૃત્યુ આપણને દેખાતું નથી, કારણ કે લાગે છે કે મૃત્યુ દૂર છે. જે દૂર હોય એ આપણને યાદ આવે છે. જે ક્ષણે મૃત્યુને દેખી લે છે, અને મેં મૃત્યુને દેખ્યું છે, મૃત્યુને દેખ્યું છે, 2,30,000 લોકોના મરદાઓને મૃત્યુને એવી રીતે દેખ્યું છે. અને તમે આવી રીતે તમે જયારે દેખો છો મૃત્યુને, પ્રત્યેક પ્રાણીના મૃત્યુની ઘટનાના સમાચાર પોતાના મરણનો સંકેત છે એમ માનીને તમે દેખો છો. પછી મારા પગની નીચે જે હમણાં એક કીડી આવીને મરી ગઈ, એ કીડીને મૃત્યુ નથી એ મને બતાવી રહી છે તારે પણ આમ મરવાનું છે. આ જાગૃત કરાવે છે મને પોતાને, પ્રત્યેક પ્રાણીની મૃત્યુની ઘટનાના સમાચાર પોતાના મરણનો સંકેત છે. એક વ્યક્તિની ચિતા બળી રહી છે અને આપણે બે વાત કરીએ છીએ. મેં કહ્યું કે આ ભાઈ જે ગુજરી ગયા બહુ ભલા ભાઈ હતા, બહુ સારા હતા. તમે પણ કીધું સારું, સાચી વાત છે, આ ભાઈ જે ગુજરી ગયા બહુ સારા હતા, એને જીવનમાં કોઈનું ખરાબ નતું ઈચ્છ્યું. તમે પણ કીધું સાચી વાત છે, જીવનમાં એને કોઈનું ખરાબ નતું ઈચ્છ્યું. એ મરનાર વ્યક્તિની જે ચિતા, એ ચિતા સળગી રહી છે એમાં હું એ વ્યક્તિની વાત કરી રહ્યો છું, તમે એ વ્યક્તિની વાત કરી રહ્યા છે. આપણે બંને એ વ્યક્તિના વિશે વાત કરી રહ્યા છીએ જેથી કરીને તારે અને મારે એ ચર્ચા જ ન છંછેડવી પડે કે આપણે બે આવી રીતે મરવું. પણ મારે ને તારે આવી રીતે જ મરવાનું છે, એ વાતને ન છેડવી પડે એટલે એની જ વાત કરી નાખો. એ ભાઈ બહુ સારા હતા. માણસ પોતે પોતાની જાતે તે પોતાની આંખ ઉપર પટ્ટી બાંધી દે છે, પોતાનું સ્વરૂપ પણ આવી રીતે જ ભૂલેલો છે. પોતાના સ્વરૂપની જાગૃતિ મને એક ફકીરના જીવનની
ઘટના સ્મરણમાં આવે છે.
ફકીર રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે અને નદીમાં પૂર આવ્યું હતું અને 10 જણા હતા. એ 10 જણા ગણતરી કરતા હતા કે આપણે હતા 10 ને 9 કેમ થઈએ છે. બધા કે છે અમે ગણીએ છીએ પણ 9 જ થાય છે. બધા ગણતરી કરતા હતા એ પોતાને ભૂલી ગયા હતા પણ ખબર નથી. બધા ગણતરી કરી રહ્યા છે કે 9 થઈ રહ્યા છે, હતા તો 10. ફકીર ને પૂછે છે કે અમારી આ દીધાને તમે મટાડી દો. ફકીરે કહ્યું મટાડી દઈશ, તમે 10 લાઈન થી ઉભા રહી જાય. ફકીર એક એક ની પાસે જાય છે અને બધાને કહે છે કે ધ્યાન રાખજો, હું જોરથી તમારા ગાલ ઉપર એક તમાચો મારીશ ને તમે ગણતરી કરજો કેટલા થાય છે. એક એક ની પાસે તમાચો મારીશ. પહેલાની પાસે જઈને જોરથી તમાચો માર્યો, જોરથી બધાએ ગણ્યું 1 અને એવી રીતે 10 થઈ ગયા. સદગુરુ તમને જગાડે છે પણ તમારી તૈયારી કેટલી છે? મટી જાઓ, ખાલી થઈ જાઓ, કોરા થઈ બેસી જાઓ, મને કઈ નથી આવડતું. હજી ક્યાંક ને ક્યાંક એ અહંકારનો નશો તમને આડો આવે છે. અનુભૂતિ થતા કે તમે આ પૃથ્વી પરથી કોને લઈને આવો છો, હું એના ચરણ ને એના ધૂળ ને એ ધૂળ ને ચાટવા તૈયાર છું. અને એવી રીતે ચાટવા તૈયાર છું અત્યારે આ પૃથ્વીમાં કોઈના પણ ચરણ મારી સામે લાવો, હું એને સ્પર્શવા તૈયાર છું એના બળ પર કે હું ચૈતન્ય પરમાત્મા છું ને હું નીચે નથી પડી જવાનો. લેતા આવો તમે સ્વરૂપની જાગૃતિના બળે એને હથોડા વાગે છે અહંકાર ઉપરના. એટલા માટે આ જાગૃતિ રહી. આ જે મનુષ્યનો દેહ મળ્યો છે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, શુભ મળ્યો છે. આના એક ઊંડા ભાવ છે. 4 ગતિના નામ તમને ખબર છે. 4 આયુ, આયુ કર્મમાં 4 આયુ છે. દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ અને નરકાયુ. બંધની અપેક્ષાએ 2 આયુ શુભ આયુ છે અને 2 આયુ અશુભ આયુ છે. અને ઉદયની અપેક્ષાએ 3 આયુ શુભ આયુ છે અને 1 આયુ અશુભ આયુ છે. કોઈ પણ જીવ નરકમાં અને તિર્યંચમાં અહીંયા જવા માંગતો નથી, બંધ એવો થાય એવું ઈચ્છતો નથી. અને મનુષ્ય થાવ ને દેવ થાવ એવું ઈચ્છે છે. એટલે બંધની અપેક્ષાએ દેવ અને મનુષ્યાયુ એ શુભાયુ છે અને બંધની અપેક્ષાએ તિર્યંચાયુ અને નરકાયુ અશુભ. અને ઉદયની અપેક્ષાએ દેવ મનુષ્ય અને તિર્યંક એ શુભ આયુ છે અને નરક આયુ જે છે એ અશુભ આયુ છે. આનો ભાવ એ છે કે દરેક વ્યક્તિ જેટલા પણ જીવ છે એમાં કોઈ નરકમાં જવા ઈચ્છતું નથી અને નરકમાં જીવવા પણ ઈચ્છતું નથી. એટલે અશુભ બંધ અપેક્ષાએ પણ અને ઉદય અપેક્ષાએ પણ. જીવ તિર્યંચમાં જવા ઈચ્છતો નથી પણ ગયા પછી ત્યાંથી મરવા ઈચ્છતો નથી. એટલે બંધની અપેક્ષાએ તો અશુભ છે પણ ઉદયની અપેક્ષાએ શુભ આવ્યું છે. અને મનુષ્ય થવા ઈચ્છે છે અને મનુષ્ય તરીકે જીવવા પણ ઈચ્છે છે. દેવ થવા ઈચ્છે છે, દેવ તરીકે જીવવા પણ ઈચ્છે છે. આ મનુષ્યનું આયુ એવું છે કે શુભ આયુ જ્યાં જવાની પણ ઈચ્છા છે ત્યાં જીવવાની પણ ઈચ્છા છે. પુણ્યના ઉદયથી જે પ્રાપ્ત થયું છે એને છોડો નહીં. સદાય સાધકોને કહું છું કે તમે વસ્તુને ત્યાગ ન કરો, વસ્તુનો સદુપયોગ તમે કરો. તમે અત્યારે જે ભૂમિકામાં છો અને એટલા માટે જ તે પહેલાના જમાનામાં તમને ખબર હશે, હમણાં શાસ્ત્ર સમયસાર 2 કિલોનું છે, 2 કિલોનું સમયસાર જો ભારત થી અમેરિકા મોકલવું હોય તો બેગમાં 20 કિલોનું વજનની મર્યાદા હતી, 20 કિલો થઈ ગયું. અને અત્યારે અમારે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે 1 લાખ જગ્યાએ સ્થાપિત થઈ રહ્યું છે, એ આત્મસિદ્ધિ શાસ્ત્ર ની PDF ફાઇલ 10,000 લોકોને મોકલવાની હતી. 10,000 ઈમેલ આઈડી નાખી કોમ્પ્યુટરમાં, ખાલી 1 ક્લિક કરી સેન્ડ, કે 10,000 ને પહોંચી ગયા. ટેકનોલોજી જે સુવિધા આપણી પાસે પ્રાપ્ત છે, વસ્તુ તમને જે પ્રાપ્ત થયું છે ને, છોડો નહીં, એનો સદુપયોગ કરો. તમે જે ભૂમિકામાં છો એ ભૂમિકામાં આપણે પહેલેથી જ તે વસ્તુને છોડો, આ છોડી દો નહીં. એટલા માટે આખી દુનિયામાં જે અત્યારે લોકો જે આ પ્રવચનને સાંભળી રહ્યા છે, જો સુવિધા છે તો સુવિધાનો સદુપયોગ કેમ ન કરવો. અને આપણે જ નહીં, મુનિરાજો પણ જે પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ કરે છે. ભાવલિંગી મુનિ પણ જે પ્રાપ્ત થયું એનો સદુપયોગ કરે છે. એ ભૂમિકામાં, એ ભૂમિકા અનુસાર સદુપયોગ કરે છે. ઇલેક્ટ્રિસિટી નહીં, કોમ્પ્યુટર નહીં, ફોન નહીં, પણ જે શરીર મળ્યું છે, પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ કરે છે. જાણ્યું કે ઘર મારું નથી પણ ઘરને છોડી દીધું, પણ શરીર મારું નથી એમ જાણ્યું પણ શરીરને છોડીને આત્મહત્યા ન કરી દીધી. જે પ્રાપ્ત થયું છે શરીર, એનો સદુપયોગ કરીને એ શરીર થકી મુનિ ધર્મનું પાલન કર્યું. અને એટલા માટે જ છે, ઘર પુત્ર પત્ની પરિવાર આ બધાને પરિગ્રહ કીધો, દાસ દાસીને પરિગ્રહ કીધા છે, પણ શરીરને પરિગ્રહ નથી કીધો. શરીરે પરિગ્રહ નથી, કારણ કે જો શરીરને પરિગ્રહ કહેવામાં આવે તો અરિહંત ભગવાન પરિગ્રહી થયા, અને પરિગ્રહ એ પાપ છે, અરિહંત ભગવાન પાપી થયા. પણ શરીર એ પરિગ્રહ નથી, શરીર મારું છે એવો ભાવ પરિગ્રહ છે, શરીર પરિગ્રહ નથી. આ શુભ દેહ માનવ નો મળ્યો. કોઈએ પૂછ્યું તું અમૂલ્ય તત્વ વિચાર, અમેરિકાના માયામી શહેરમાં 7 દિવસ આપણે મળવાના હતા. 7 દિવસ સુધી આટલા બધા દિવસ અમૂલ્ય તત્વ વિચાર ઉપર, એકના ઉપર લેવાશે વિષય. મને તો એવું લાગી રહ્યું છે કે પહેલી લાઈન ઉપર જ 7 દિવસ નીકળી જશે, પણ નહીં લઉં, ચિંતા નહીં કરતા, પૂરું કરીશ. તો લાગી રહ્યું છે આમાં ઊંડા રહસ્ય ઘણા છે. જવું છે આગળ, પણ આગળ જવાનું નામ નથી લેવાતું, કારણ કે અંદરથી તે એવા ભાવ આવે છે. પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ચડ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ચડે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ચૈતન્ય તત્વ પોતે સુખથી પરિપૂર્ણ, સુખથી ભરપૂર છે. આના અંદર ઊંડા રહસ્ય છે. રાગ છે એ રાગ દુઃખરૂપ છે, રાગ પોતે દુઃખરૂપ છે. અને જ્યાં ચૈતન્યપણું છે, એ જ્યાં ચૈતન્યપણું છે ત્યાં રાગ નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાન છે, ત્યાં જ્ઞાન છે ત્યાં રાગ નથી. અને રાગ છે એ દુઃખ છે, એનો મતલબ કે જ્યાં જ્ઞાન છે ત્યાં દુઃખ નથી, ત્યાં નિરાકુરતા છે. હું પોતે જ આનંદથી ભરપૂર છું, હું પોતે જ સુખથી ભરપૂર છું. અને વધારે સૂક્ષ્મ કહું તો હું સ્વયં, હું પોતે જ સુખ છું. સુખ મારામાં છે એમ કહીને સુખ સાથે થોડી દૂરી ન કરી દો. कोठरी में रूपया भरिया छे एम कहीने रूपया ने कोठरी थी अलग न करी दो। कोठरी में रूपया भरिया छे एम मारा मा सुख भर्यु छे एम कहीने सुख ने मारा थी अलग न करी दो। पण हूँ पोते ज सुख छु एवी जे अनुभूति हूँ पोते ज सुख छु। घणी वार तमे आ सांभळ्यु हशे के हरण छे ए हरण नी दूती मा कस्तूरी छे ने हरण कस्तूरी नी शोध मा निकळ्यु छे। कस्तूरी हरण नी दूती मा छे अने हरण कस्तूरी नी शोध करी रह्यु छे। જયારે જયારે હું આ સાંભળતો કે વાંચતો ત્યારે મને આશ્ચર્ય નતું થતું અને એમાં કોઈ આશ્ચર્ય નથી। કે હરણ એ હરણ કસ્તુરીની પાછળ દોડે છે એને શોધવા દોડે છે એમાં આશ્ચર્ય નથી। આશ્ચર્ય તો ત્યારે થાય છે કે કસ્તુરી પોતે કસ્તુરીની શોધમાં જાય છે। આશ્ચર્ય તો ત્યારે થાય છે કે સુખ પોતે સુખની શોધમાં નીકળ્યું છે। અને રાગ એ દુઃખરૂપ છે, રાગ પોતે જ દુઃખ છે, રાગ પોતે દુઃખ છે। અને આત્મા કોની પાસે સુખ માંગે છે? રાગ પાસે, કે તું સુખ આપ। સુખ પોતે સુખ માંગે છે દુઃખની પાસે, કે તું મને સુખ આપ। સુખ પોતે, પોતે જ હું સુખ અને હું પોતે જ તે। કોઈ એની પાસે માંગ્યું હોય તો ઠીક, પણ એની પાસે માંગ્યું, જેની પાસે હોય એની પાસે માંગ્યું હોય તો ઠીક। આ તો જેની પાસે પહેલેથી છે અને પરિપૂર્ણ છે એવો આ ભગવાન આત્મા કે જેમાં સુખ નથી તોય ચાલી જાત, આ તો દુઃખ છે એની પાસે માંગે છે કે તું મને સુખ આપ। અને આનું નામ મિથ્યાત્વ છે। આ મિથ્યાત્વ છૂટે ક્યારે? કે જયારે અંતરના તરફ, અંતરની શોધ પ્રારંભ થાય। આ સુખની જે વાત છે એ બહુ નિરાળી છે। સુખ પ્રાપ્ત કરવા જાય, સુખ તળે છે, લેશ એ લક્ષે લહું। બધા એકબીજાને દેખે છે, કાગડા ને એમ થાય છે કે હું કાળો છું, હું રૂપાળો હોત તો હું કેટલો આનંદમાં હોત। ને કાગડો જે છે એ કાગડો હંસની પાસે જાય છે અને પૂછે છે કે તું તો આનંદમાં છો ને? હંસ કે છે હું આનંદમાં નથી, આનંદમાં તો હું કેવી રીતે હોઉં, મારી પાસે એક જ રંગ છે। આનંદમાં તો પોપટ છે જેની પાસે બે રંગ છે। પોપટની પાસે જઈને પૂછે છે કે પોપટ તું તો આનંદમાં છો ને? પોપટ કે હું ક્યાં આનંદમાં, મારી પાસે બે જ રંગ છે, આનંદમાં તો મોર હોય છે રંગબેરંગી, એના તમે એની કળાને તમે દેખો। અને મોર મળતો નતો ને મોર ને શોધવા ગયા, મોર મળ્યો પ્રાણી સંગ્રહાલયમાં, ઝૂમાં, અને ત્યાં મોર ને પૂછ્યું કે તું તો આનંદમાં છો ને? એને કહ્યું બંધનમાં છું, આનંદમાં નથી। બધા એકબીજાને દેખે છે। આજે જે તમે સાડી પહેરી છે એ સાડીની રંગ, એની ડિઝાઇન તમે કોઈ બીજાની પાસે જોઈને નકલ તો નથી કરીને? પોતાને પૂછી જોજો, તમે જે રીતે તૈયાર થયા છો, તમે પોતાને શણગાર કર્યો છે, આ ક્યાંથી બીજેથી ચોર્યું તો નથી ને? તમારું જે હસવું છે હસવું પણ કોઈની પાસે ચોરીને તો નથી કર્યું ને? કે કોઈની પાસે તમે હસતા હસતા જોઈને તમે આ હસવાનું તો નથી શીખ્યા ને? આ જીવન ઉધાર જીવન છે, બિલકુલ ઉધાર જીવન છે। આ ઉધાર જીવન જીવી રહ્યો છે જેમાં પોતાનું પ્રાપ્ત કરેલું કશું જ નથી, અને સુખ પણ જે માને છે એ પોતાની પાસે જે છે એમાં સુખ નથી માનતો. જયારે પણ પોતાની પાસે કોઈ વસ્તુ હોય એમાં આપણે આનંદ નથી માનતા, બીજાની પાસે નથી એનો આનંદ વધારે હોય છે. ઘણી વાર આપણે બીજાને બતાવવામાં વધારે રસ લઈએ છીએ, સુખી થવામાં રસ નથી, સુખી છું એવું દેખાડવામાં વધારે રસ છે. એક બેન છે સદાય પૂછતા પ્રવચનમાં, આમ પેલા નતા પૂછતા પણ એક દિવસ થી પૂછવાનું ચાલુ કર્યું. પ્રશ્ન પૂછે, નોટ બનાવે ને નોટ બનાવીને પ્રશ્ન પૂછતા, આંગળી આમ કરે, મને આ પ્રશ્ન નથી સમજાતો, આ પ્રશ્ન નથી સમજાતો, આ પ્રશ્ન નથી સમજાતો, આ પ્રશ્ન નથી સમજાતો. ચારે આંગળીમાં નવી નવી વીટી પહેરીને આવ્યા હતા. મેં કહ્યું, બેન મને બધું જ સમજાઈ ગયું, તમે શું બતાવવા માંગો છો સમજાઈ ગયું છે. એમાં મજા નથી, દેખાડવામાં વધારે મજા છે. અને ખાસ વાત એ કે તમારી પાસે છે એનો આનંદ નથી. જેમ 10 લાખ રૂપિયાની એવી હીરાવાળી એવી વીટી તમે પહેરી છે, પણ એ વીટી જે તમે પહેરી છે એ વીટી તમારી પાસે છે એમાં આનંદ નથી, બીજાને દેખાડવામાં વધારે મજા છે. અને દેખાડવામાં પણ એ નથી કે મારી પાસે છે, એમાં પણ આનંદ એ છે કે એની પાસે નથી. આંખ જે છે, આ આંખ કે જે આંખ એ હીરાને ઓળખે છે કે આ હીરો છે, કાચનો ટુકડો, આ આંખ વડે દેખાયું, આંખ વડે દેખાયું, એ આંખ એ હીરા કરતા તો કિંમતી થઈ, 10 લાખના હીરા કરતા આંખ કિંમતી થઈ. પણ તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે મારી આંખ બધાને બતાવી છે? કારણ કે બધાની પાસે છે. આપણે એવી જ વસ્તુ બીજાને બતાવવા માંગીએ છીએ જે બીજાની પાસે ન હોય ને પોતાની પાસે હોય, કારણ કે એમાં જ અહંકાર પુષ્ટ થાય છે અને અહંકારમાં આનો આનંદ છે, એટલા માટે બીજાને દેખાડવું છે. આ બેહોશી છે. ઘણી વાર કહું, કલકત્તામાં એક મારા મિત્ર હતા, એ સદાય જયારે પણ એમના ઘરે જાઉ ત્યારે મને કહેતા, આ વખતે નવું ટીવી લીધું, આ ફ્રીજ લીધું, ફર્નિચર કરાવ્યું, સોફા લાવ્યા, કઈક ને કઈક વાત કાઢે, એટલે ઘરના કઈક વખાણ કરે કે ઘરમાં કઈક કર્યું છે. અને મને પણ એ સાંભળવાની આદત પડી ગઈ હતી કે હવે કે છે કઈ. એક દિવસ જયારે હું એમના ઘરે ગયો તો એમણે કઈ કીધું જ નહીં, અને આદત પ્રમાણે મારે સામેથી પૂછવું પડ્યું કે આ વખતે શું સમાચાર છે. એટલો દુખી દુખી ચહેરો, મને હાથ પકડીને અંદરના રૂમમાં લઈ ગયા, બારીનો પડદો ખોલ્યો અને પડદો ખોલીને બતાવ્યું કે જોઉં કે શું, કે પાડોશીએ મારા કરતા મોટો બંગલો બાંધ્યો, હું શું બતાવું હવે. અત્યાર સુધી આ અહંકાર પુષ્ટ થતું હતું કે મારા જેવું કોઈ પાસે નથી. તૈયાર થઈને નીકળ્યા પછી નાના ગામડા માટે એમ કહેવાય છે ને કે કૂતરો નાના ગામડાની અંદર હોય અને લોટનો ડબ્બો હોય ને લોટના ડબ્બામાં એવી રીતે કૂતરો માથું અંદર નાખે, મોઢું નાખે, આમ મોઢું નાખે તો આખું મોઢું કેવું થઈ ગયું, આખું લોટ લોટ થઈ ગયું. એવી રીતે કે આ સ્ત્રી મેકઅપ કરીને ઘરની બહાર નીકળી હોય, આખું મોઢું કરી, એમ એને ઉપમા એવી રીતે આપી છે, આખું મોઢું એવી રીતે લોટ વાળું કર્યું હોય એવી રીતે બહાર નીકળી. અને જો કોઈ વખાણ ન કર્યા કે સારી યુ આર લુકિંગ બ્યુટીફુલ, તો એમ લાગે કે 1 કલાક પાણી માટે. એટલે તમારે સુખી થવું નથી, સુખી છું એવું બતાવવું છે, અને ધર્મ તો સુખી થવું છે એના માટે છે. કોઈ જાણે કે ન જાણે, મારે બતાવવું નથી હું કેટલો આનંદમાં છું. ઘણા લોકો મને પૂછે છે કે તમે કેવા આનંદમાં મસ્ત છો, કે આનંદ કેવો છે તમે બતાવો. અને તમને પણ જયારે આનંદ પ્રગટ થશે, તમને કોઈ પૂછશે કે તમે આનંદ ને બતાવો, તમે માત્ર હસી લેશો થોડી વાર અને ચૂપ થઈ જશો, એક હાસ્ય એક સ્મિત તમે એની સામે આપી દેશો ને ચૂપ થઈ જશો, તમારી પાસે કોઈ ઉત્તર નહીં હોય. તમને પૂછે છે કે તમને જે અનુભવ થયો એ અનુભવમાં શું આનંદ આવ્યો, તમારી પાસે કોઈ ઉત્તર નહીં, તમે એને ઉત્તર નહીં આપો. કારણ કે ઉત્તર એને અપાય જેને ઉત્તર ની ખબર હોય. શિક્ષક ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે અને વિદ્યાર્થીઓ ઉત્તર આપે છે કારણ કે જાણે છે કે શિક્ષકને ઉત્તર ની ખબર છે. ઉત્તર એને અપાય જેને ઉત્તર ની ખબર હોય, અને જેને ઉત્તર ની ખબર હોય એ તમને પૂછવાના પણ નથી કે શું આનંદ આવે છે. આનંદ છે, નિરનિરાળો આનંદ છે કે તમે પોતે જ અંતરમાં જઈને અનુભવો તો તમને અંતરમાં જઈને અનુભવ કરતા એનો આ સ્વરૂપ આવું છે. ભગવાન ત્યાં તમે મૌન થઈ જાવ છો, ત્યાં તમે મુનિ થઈ જાવ છો. મુનિ શબ્દ જ બન્યો છે મૌન ઉપરથી, અને વાણીના મૌન ની ત્યાં વાત નથી. એ મૌન જે છે એ મૌન વિકલ્પોના મૌન ની વાત છે કે વિકલ્પોથી મૌન થઈ ગયો છે. જેની પાસે હું સુખ માંગવા જાઉં છું એનામાં સુખ છે કે નહીં, એની પાસે છે કે નહીં, મેં વિચાર જ નથી કર્યો. એક ફરીદ નામના ફકીર થયા, અકબર સાથે એને બહુ સારું બનતું હતું. ફકીર હતા, અકબર સમ્રાટ હતા. અમુક લોકોએ વિનંતી કરી કે ફરીદ તમારું બહુ બને છે, તો એક કામ કરો અકબર ની પાસે જાઓ અને અમારે આટલી આટલી વસ્તુની જરૂર છે એમની પાસે જઈને અમારા માટે નિવેદન કરો, માંગી આવો. સમ્રાટ છે, તમારી વાતને ટાળશે નહીં. એ ત્યાં જાય છે ને અકબર ને દેખે છે તો અકબર તો નમાજ પડતા હતા. આ ફકીરે એને હેરાન ન કર્યા કે નમાજ પડે છે, નમાજ પડી લેવા દો, પણ નમાજ પડતાની સાથે જે બોલતા હતા, કંઈક ને કંઈક માંગી રહ્યા હતા. અને તરત જ નમાજ પડવાનું પૂરું થયું અને અકબર નું ધ્યાન ગયું ફકીર તરફ. ફકીર ને પૂછ્યું કે અરે ક્યાં જાઓ છો તમે, તમે આગળ ને પાછા ચાલ્યા પણ? ફરીદ કહે છે હું આવ્યો તો અહીંયા કોઈ સમ્રાટ ને મળવા માટે, પણ અહીંયા આવીને ખબર પડી કે અહીંયા પણ કોઈ ભિખારી જ બેઠો છે, કઈક ને કઈક માંગી રહ્યો છે, આ આપજે ને આ આપજે ને આ આપજે. ઘણી વાર મને આશ્ચર્ય થાય એવા લોકોથી કે જે ભગવાનની પાસે આવીને પણ કઈક ને કઈક માંગે છે, કઈક ને કઈક માંગે છે. માંગવા વાળી વૃત્તિ કેટલાય માંગતા હશે, કોઈક મંદિરની અંદર માંગે છે, કોઈક મંદિરની બહાર માંગે છે. નાનો ભિખારી મંદિરની બહાર માંગે છે, મોટો ભિખારી મંદિરની અંદર માંગે છે. નાનો ભિખારી હાથ ફેલાવીને માંગે છે, મોટો ભિખારી હાથ જોડીને માંગે છે. નાનો ભિખારી એની પાસે માંગે છે 2-5 રૂપિયા, જેની પાસે 2-5 લાખ છે, 2-5 કરોડ છે. મોટો ભિખારી એની પાસે માંગે છે 25-50 કરોડ, જેની પાસે 1 રૂપિયો પણ નથી. એટલે ઘણી વાર મને આશ્ચર્ય થાય કે નાનો જે ભિખારી બહાર છે એ ભિખારી બુદ્ધિ વાળો છે, એને ભગવાન પાસે ન માંગ્યા, એને બુદ્ધિ વાપરી, ભાઈ જેની પાસે હોય એની પાસે મંગાય. ભગવાન પાસે આ માંગવા વાળી વૃત્તિ છૂટી છે. હવે આ બધું નથી માંગવું ત્યારે મને કોઈ હોશિયાર લોકો પણ આ દુનિયામાં ઓછા નથી. ત્યારે કોઈ લોકો મને એમ કહે છે કે અમે આજ પછી હવે ભગવાનની પાસે આ ગાડી પૈસા બદલા માંગવાનું બંધ કરી દીધું છે, હવે તો અમે ભગવાનની પાસે હે મહાવીર ભગવાન મને મોક્ષ આપજો, હવે તો મહાવીર ભગવાન તમારી પાસે અમે મોક્ષ જ માંગીએ છીએ કઈ નહીં. ત્યારે હું એ વ્યક્તિને કહું કે મહાવીર ભગવાન પાસે કેટલા મોક્ષ છે? એક મોક્ષ છે, અને મહાવીર ભગવાનનો મોક્ષ તમને આપી દે એટલે મહાવીર ભગવાનને સંસારમાં આવવું પડે. એનો મતલબ એ કે તમે તમારા મોક્ષ ના માટે ભગવાન ને સંસારમાં ભટકાવરાવવા માંગો છો, કારણ કે એમની પાસે વધારે મોક્ષ નથી, ક્યાંય બારમાં હાથ ફેલાવતા નથી. એટલે બિલી ગ્રહામ થયા, બિલી ગ્રહામે લખ્યું કે આપણી પાસે બે હાથ છે, બે હાથ કેમ છે? એક હાથ એટલા માટે છે કે કઈક આપવા માટે, બીજો હાથ લેવા માટે. લીધેલું હોય આપી દો બસ, ડાબા હાથથી તમે લો અને જમણા હાથે તમે આપી દો. બે હાથ છે, એમ નહીં કરો કે બે હાથે લઈએ જ લઈએ, ડાબા હાથે લો જમણા હાથે આપી દો. પણ જયારે એક દશા એવી પ્રગટ થાય છે કે પારકાનું કોઈનું મારે લેવાનું જ નથી, કારણ કે લઈશ તો રાખીશ કે અહીંયા જગ્યા જ નથી, હું પરિપૂર્ણ પરમાત્મા છું, જ્યાં અવકાશ નથી. તો લેવા વાળા માટે હાથ ફેલાતો તો એ હાથ જ ફેલાતો બંધ થઈ ગયો, જયારે અહીંયા છે જ નહીં તો આપીશ કોને, એ હાથ ફેલાતો બંધ થઈ ગયો. જયારે બે હાથ ફેલાતા બંધ થઈ જાય છે ત્યારે પરમાત્મા હાથ પર હાથ ધરીને બેસી જાય છે, આત્માના ધ્યાનમાં લીન થઈ જાય છે. લેવાનું અને આપવાનું એ બે ભાવથી પાર થઈ ગયા. મનુષ્ય જીવન નર દેહ ત્યારે સફળ થયો. અત્યારનું જે જીવન છે એ જીવન ઘણી વાર મને એમ લાગે ફૂટબોલની મેચ ચાલતી હોય અને એક અવકાશ યાત્રીને જો અહીંયા લાવવામાં આવે તો એ પ્લેનેટ ઉપરથી અવકાશ યાત્રી અહીંયા ઉતરે જે આ પૃથ્વીનો નથી, એ ઉતરે ને ફૂટબોલની મેચ જોવે તેને લાગે આ શું થઈ રહ્યું છે, અહીંયા એક દડાની પાછળ 22 જણા ભાગી રહ્યા છે અને પેલા કે હું આમાં નાખું ને પેલો કે આમાં નાખું, એકવાર તું નાખી દે એકવાર તું નાખી દે, વાત પૂરી થઈ ગઈ, આટલી ભાગદોડ કેમ? અને એવું હોય તો વધારે બે દડા રાખી લો, બે એકબીજામાં નાખીને રાખો, બસ પતી ગયો. એ વ્યક્તિ જો અહીંયા આવે તો એ અવકાશ યાત્રી ને એમ થાય કે હું ક્યાં આવી ગયો, શું ચાલી રહ્યું છે અહીંયા. નર દેહ માનવ નો મળ્યો ફૂટબોલ રમવા. આ જયારે ખબર પડે ને કે કેવી રીતે આ મળ્યું છે, પાણીના પરકોટા જેવું જીવન છે, ભગવાન પરકોટાની જેવું જીવન છે, ખાલી બસ એકસો 103 ડિગ્રી કાવ છે, 104 બસ પૂરું થયું. થોડીક વારમાં અરે આમ હતું ને આમ ની આમ થઈ ગયું. અને હજી જાગૃતિ રાખજો, આ ક્ષણે અત્યારે આ જાગૃતિ હશે તો મૃત્યુની ઘડીએ તમે આમ સહેજ એવી રીતે નીકળી જશો. એક દશા તમારી એવી પ્રગટ થશે. જ્ઞાની એટલે એ કે જે પાણીમાં ચાલે પણ પાણી એને સ્પર્શતું નથી, અને શ્વાસ લે છે પણ હવા એને સ્પર્શતી નથી, એ અલિપ્ત થઈ ગયા. કારણ કે એ લોકમાં જતા રહે, આ લોકમાં છે જ નહીં કે જેને એ સ્પર્શી શકે. અત્યારથી એ તૈયારી હશે તો મૃત્યુની ઘડીએ એ જ વિચાર ચાલશે. તૈયારી અત્યારથી ચાલે, આખી જિંદગીભર જે વિચાર કર્યો તમને એ જ. હમણાં જ મુંબઈમાં એક એવું થયું, મને સ્મરણમાં આવે છે, એક ભાઈ હતા એ બીમાર પડ્યા, 103 તાવ હતો ને 104 તાવ થઈ ગયો. પેલા તો 102, 103, 104 તાવ થયો ને ઘરવાળાને પૂછ્યું કેટલો, તો કે 104, તો કે વેચી નાખો. સ્ટોક એક્સચેન્જમાં જિંદગી ભર કામ કર્યું હતું, 104 થઈ ગયો, વેચી નાખો. ચડી ગયો છે બહુ વધારે ઉપર ભાવ. હવે આખી જિંદગી તમે જે કર્યું એ જ ત્યારે યાદ આવશે. એટલે કીધું ધન્ય ભાગી છો તમે, એક ક્ષણ આવે એની પેલા અહીંયા પહોંચી ગયા છો. પણ હજી તમારી દૂરી છે, હજી તમે ડિસ્ટન્સ રાખ્યું છે, તમે મારી નજીક આવી જાઓ. તમે હજી દૂર બેઠા છો, તમારું અહંકાર તમને દૂર હજી દૂર રાખે છે, તમે નજીક આવો. જે વાત તમને કહી રહ્યો છું એની નજીક આવો, મારી નજીક એટલે આ ચામડાની નજીક નહીં. અહીંયા જે ચૈતન્યની વાત કહી છે, ચૈતન્યની નજીક તમે આવો અને ચૈતન્યની સ્પર્શના કરો. થોડી પણ દૂરી તમારા દીપકને પ્રગટવા નહીં દે. બિલકુલ નજીક આવે દીપક ત્યારે જ તે પ્રગટે, બિલકુલ નજીક. પરમ કૃપાળુદેવ પોતે સ્વાનુભૂતિથી આ આપણને હાથમાં રાખેલા આમળાની જેમ આ ચૈતન્યનું સ્વરૂપ સમજાવ્યું છે. બધા જ ભ્રમ જીવનના તોડાવી નાખે છે. તમારી એકાગ્રતા, તમારી સ્થિરતા, તમારી તલ્લીનતા અત્યારે એવી હોય. મને ઘણી વાર એવું લાગે જયારે હું માઇકલ જેક્સન ના શો ના એ દેખતો, તમને બધાને ખબર હશે માઇકલ જેક્સન ના જે શો ચાલુ થતા એ ત્યાં સુધી ચાલુ નતા થતા જ્યાં સુધી એક્ઝિટ ઉપર એમ્બ્યુલન્સ ન ઉભી હોય. એક્ઝિટ ઉપર એમ્બ્યુલન્સ ઉભી રહે તો જ તે શો ચાલુ થાય, કારણ કે લોકો એના શો દેખતા દેખતા એવા તલ્લીન થઈ જતા હતા કે બેભાન થઈ જાય, બેહોશ થઈ જાય, એવા તલ્લીન થઈ જતા સીધા જઈને હોસ્પિટલ લઈ જવા પડે. આવા કેટલાય કિસ્સાઓ બન્યા છે માઇકલ જેક્સન ના શો માં. તમે એટલી તલ્લીનતાથી કેટલા બેસે છે અહીંયા પ્રવચન પછી આમ જગાડવા પડે, ઉઠો કે પૂરું છે. અને પાછો પેલો ઉઠીને આમ કે અરે કે શું થયું, ઊંઘી ગયા હતા. ના ઊંઘતો નતો, અંતિમ વાક્ય ઉપર ચિંતન કરતો હતો. એટલી સ્ફૂર્તિ સાથે આ મારી જ વાત છે. જેમ તમે દિવાલ ની સામે તમારી અંદર ઘરમાં વાત થતી હોય આમ તમે કાન રાખીને એ વાતો નહીં કરો, એ તો બોલતાની મારી વાત થઈ રહી છે. જેમ એમ દિવાલ પાસે કાન રાખેલા હોય એવી રીતે લાગે આ મારી વાત થઈ રહી છે. ચૈતન્ય પરમાત્મા એટલે આ હું, આ મારી વાત થઈ રહી છે. એટલી એકાગ્રતાથી જેટલું પણ સુખ ને લેવા જાય ક્યારેય ભરાયું નથી. મને એક ઘટના સ્મરણમાં આવે છે, રાજાના જીવનની ઘટના છે. રાજાના દ્વારે સવારે સવારે જ કોઈ ભિક્ષુક આવે છે. ભિક્ષુક ભિક્ષા પાત્ર ફેલાવે છે અને કહે છે કે ભિક્ષા આપો મહારાજ. એ કહે છે કે સવારનો સમય છે અને તું મારો પહેલો ભિક્ષુક આજે અહીંયા દરવાજા પર છે, શું આપું બોલ. તો કે કઈ નહીં, ખાલી એટલું પેલા વચન આપો કે તમે મારું પાત્ર આખું ભરી દેશો. પાત્ર ન ભરાય તો તમે ના પાડી દો, પણ પાત્ર ભરી શકતા હો તો જ તમે ભિક્ષા આપવાનું ચાલુ કરજો. રાજાએ કહ્યું કે આ તું પેલો ભિખારી છો, લાવ તને તારું પાત્ર અનાજના દાણાથી નહીં સોના મોરથી ભરી દઈએ. અને ભરવાનું ચાલુ કર્યું. બીજી બાજુ લોકો રાજધાની તરફ ત્યાં જતા હતા કે આટલી બધી ભીડ કેમ છે, કારણ કે ભિખારી સવારથી આવી ગયો છે ત્યાં. એ પાત્ર એવું લઈને આવ્યો છે કે રાજ્યના ભંડારો ખાલી થઈ ગયા છે અને પાત્ર ભરાતું જ નથી. રાજા પોતે ચિંતામાં કે હવે શું કરવું, સમજાતું નથી. ત્યારે પછી માફી માંગે છે કે ભંડાર ખાલી થઈ ગયા, હવે તને આપવા માટે કઈ નથી. ભિખારી કહે છે મેં પહેલા જ કીધું તું કે જો તમે ભરી ન શકતા હો તો ના પાડી દેજો, પણ તમે ખોટી રીતે મને આમ કેમ કર્યું, તમે મને કેમ વચન આપ્યું કે પાત્ર ભરી દઈશ. રાજાએ માફી માંગી કે હું પાત્ર ન ભરી શક્યો, મને માફ કરશે, પણ ખાલી એટલું તો બતાવી દે કે આ પાત્ર તારું કેવું છે કે ભરાયું નહીં, આમાં શું વિશેષતા છે. ભિખારીએ કહ્યું કે આ પાત્ર મનુષ્યની ખોપડીમાંથી બનાવેલું છે જે ક્યારેય ભરાતું નથી. સુખની પાછળ હવે ભાગતો તો ભાગ સમાતો છે, હવે ફેલાતો નથી. હવે એને ખબર પડી કે બસ બધા જ અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા સુખની પાછળ ભાગા દોડી કરી રહ્યા છે. તમે રસ્તા ઉપર ગાડીઓ છો, એક ગાડી આમ જઈ રહી છે, બીજી ગાડી આમ જઈ રહી છે. એ જે આમ જઈ રહ્યો છે એ સુખ માટે જઈ રહ્યો છે, આમ જઈ રહ્યો છે એ સુખ માટે જઈ રહ્યો છે. એ વિચાર નથી કરતો કે સામેથી જ આવે છે ત્યાં સુખ હોત તો એ આ બાજુ શું કામ આવે, પણ તો એ તરફ ભાગે છે. ભારત થી વિમાન ઉપડે છે કે અમેરિકા જઈએ, અમેરિકા શાંતિ મળશે. અહીંયા ઉતરીને જોઈએ કે ડિપાર્ટમેન્ટ લોનમાં લોકોનું ટોળું બેઠું છે. શેના માટે? એના માટે કે ભારતમાં શાંતિ મળશે. આખી દુનિયામાં જેટલા વિમાનો ટ્રેનો આ બધું જે દોડધામ જે બધી થઈ રહી છે આ સુખની માટે જ છે, અને એમાં અસલી સુખ છે એ અસલી સુખ થી વંચિત રહી ગયો છે. એવું સહજ મેળા કોઈ સુખ છે ત્યાં ક્યારેય સંભવ નથી. ભોગોમાંથી સુખ લેવું ક્યારેય સંભવ નથી. હાથીને કોઈ વ્યક્તિ ધક્કો દઈ શકે, હાથીને ધક્કો મારીને એ હાથીને પાડવો એ સંભવ નથી. કોઈ વ્યક્તિ મચ્છરને માલિશ કરી શકે, મચ્છરને માલિશ કરવું સંભવ નથી. કોઈ વ્યક્તિ કીડીને પપ્પી કરી શકે એ સંભવ નથી. કોઈ વ્યક્તિ જિરાફની ડોકને અડી શકે એ સંભવ નથી. કોઈ વ્યક્તિ લગ્ન પછી શાંતિથી રહી શકે એ સંભવ, આ સંભવ નથી. જે સંભવ નથી એને સંભવ કરવાની કોશિશ, આનું નામ સંસાર છે. અને એ બોધ જેને થઈ ગયો ને, જે રોકાઈ ગયો, હવે બસ ઘણું થયું, ઘણું થયું, કેટલો બોધ થયો. એક વ્યક્તિની મને વાત સ્મરણમાં આવે છે, જયારે પણ ટ્રકનો અવાજ સંભળાય ને એ ભાગે, જયારે પણ રસ્તા ઉપર હોય ટ્રકનો અવાજ સાંભળ્યો નથી કે ભાગે. કેટલાય લોકો એને પૂછતા પણ ક્યારે બતાવતો નહીં, પછી તો નજીકના મિત્રોથી રેવાય નહીં કે ભાઈ તું બતાવે છે કે આપણી દોસ્તી પૂરી. નવા નવા મિત્રો હતા, ટ્રકનો અવાજ સાંભળતા છે ભાગી જાય. એને પછી કહી દીધું એટલા માટે ભાગું છું. 25 વર્ષ પહેલાની વાત છે કે મારી પત્ની કોઈ ટ્રક ડ્રાઈવર સાથે ભાગી ગઈ હતી, અને જયારે ટ્રકનો અવાજ સાંભળું છું હોર્નનો, ત્યારે એમ લાગે છે પાછી તો નથી આવી. એટલે ભાગું છું. બહુ થયું, હવે થોડો ટાઈમ રહ્યા તો સાથે. હવે બચીને રહેજો, બચવાનો ટાઈમ છે. કદાચ આ બાજુ કોઈને અસર થઈ જાય ને આ બાજુ અસર થઈ જાય કોઈને પણ, અને કોઈ પણ બચવાની કોશિશ કરી શકે છે. પણ હજી તે કૃપાળુ દેવ કહે છે કે સંયોગોથી બચવા નહીં જતા, સંયોગી ભાવોથી બચશે. વસ્તુઓથી નહીં બચતા, કારણ કે વસ્તુઓથી તમે ગમે એટલા દૂર ભાગશો ક્યાંક ને ક્યાંક કઈ ને કઈ તો રહેવાનું જ છે. તમે ઘર છોડીને જશો ત્યાં જંગલમાં ઝાડ પત્તા કઈક ને કઈક ત્યાં રહેવાનું જ છે. તમે ગમે એટલા દૂર જશો ક્યાંય પણ તમે એનું સમાધાન નહીં કરી શકો. ખાલી થાક લાગ્યો હોય તો પાછા વળો, પાછા વળો, પાછા વળો. પાછા વળવાની કળા બહુ સરળ છે, ખાલી બસ દિશા પલટાઈ જાય. યાત્રા જે પર તરફની થઈ રહી છે એ પર તરફની યાત્રા એ મટીને તક દિશા બદલાઈ જાય, ગતિ એવી ની એવી રહી. ચાલવાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ નથી બદલવાની, ખાલી બસ દિશા બદલાઈ છે. એક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી સ્કૂલમાં જાય છે અને સ્કૂલમાં મોડો જાય છે. મોડો પહોંચ્યો ત્યાં, સાહેબે વિદ્યાર્થીને પૂછ્યું કે તું મોડો કેમ આવ્યો? તો કે સાહેબ શું કરું, હું રસ્તામાં આવતો હતો પણ રસ્તામાં વરસાદ હતો અને કીચડ એવો હતો કે હું એક ડગલું આગળ જતો હતો કે બે ડગલા પાછળ જતો રહેતો હતો. કીચડમાં લપસીને એવો કે એક ડગલું હું આગળ જાઉં કે બે ડગલા પાછળ જતો રહેતો હતો, એટલો કીચડ હતો. તો સાહેબે પૂછ્યું કે તું પછી પહોંચ્યો કેવી રીતે અહીંયા? તો કે સાહેબ હું ઊંધો પડી ગયો ને હું ઘર તરફ જવા માંડ્યો કે સ્કૂલે પહોંચી ગયો. યાત્રા તો મારી એવી જ હતી, યાત્રા નથી બદલાની, ખાલી મેં દિશા બદલાવી નાખી. તમે એ જ રીતે ઉઠશો બેઠશો એ જ રીતે, ખાલી એ જ કે દિશા બદલાઈ ગઈ. પેલા દેહ ઉપરનું જોર હતું, શરીરના ક્રિયાકાંડ ઉપરનું જોર હતું, હવે ચૈતન્યનું જોર આવ્યું. એ બોધ થયો કે જે કઈ પણ બારમાં સુખ લેવાનો હું પ્રયાસ કરું છું એ ચેતન કે અચેતન કોઈ પણ હોય, આ પૃથ્વી પર બે પ્રકારના લોકો છે જે દુઃખી છે. એ ત્રીજા પ્રકારના મહાદુખી, બે પ્રકારના દુઃખી એવા કે જેને ચેતન બહુ મળ્યું પણ જડ નથી મળ્યું. અને બીજા એવા કે જેને જળ બહુ મળ્યું પણ ચેતન નથી મળ્યું. આફ્રિકામાં એવા કેટલાય લોકો છે, એવા છોકરાઓ એક ઘરમાં હોય, દસ દસ છોકરા, પંદર પંદર છોકરા, અને ખાવા માટે કોઈની પાસે કોઈના માટે એક એક ટાઈમ રોટલી જેટલું કઈ અન્ન નથી. ચેતન ઘણું બધું મળ્યું એને, છોકરાઓ બહુ મળ્યા, આખું પરિવાર બહુ મોટું છે, પણ જળ નથી મળ્યું, દુખી છે. અને એવા પણ આ પૃથ્વી પર લોકો છે જેને જળ બહુ મળ્યું પણ ચેતન ન મળ્યું હોય. કરોડોની સંપત્તિ છે પણ દીકરો છે જ નહીં, દીકરી છે જ નહીં. ચેતન બહુ મળ્યું પણ જળ ન મળ્યું એ દુખી છે, અને જળ મળ્યું અને ચેતન ન મળ્યું એ પણ દુખી છે. ત્યારે એમ વિચાર આવે કે જેને બે મળ્યું એ કેટલા સુખી હશે, એ સુખી નથી, એ મહાદુખી છે. કારણ કે જેને ચેતન મળ્યું તો એ ચેતનને સાચવવામાં જ દુખી હતો, જેને જળ મળ્યું એ જળને સાચવવામાં જ દુખી હતો. ત્યાં બબ્બેને સાચવે છે અને એના વિકલ્પમાં પડ્યો છે, મહાદુખી છે. બોધ એવો થઈ જાય. એ બોધના બળે યાત્રા પ્રારંભ થાય છે, એ બોધના બળે ચૈતન્યની યાત્રા પ્રારંભ થાય છે. ને એટલા માટે જ સૌથી પહેલા જ કહ્યું કે બોધ થાય. જે જે શરીર અને સંયોગો જે પ્રાપ્ત થયા છે, એ પ્રાપ્ત સંયોગો અનિત્ય છે, એ વહેતા પાણીના પ્રવાહ જેવા જ અનિત્ય છે, અને એ અનિત્યના પ્રવાહમાં હું ચૈતન્ય તત્વ નિત્ય છું. નાની નાની ઘટનાઓથી જો આનો અભ્યાસ પ્રારંભ થાય તો એ દશા સુધી પહોંચાય. જપાનની મને ઘટના સ્મરણમાં આવી રહી છે. એક રાજાએ એના પુત્રને રાજકુમારને તલવાર શીખવા માટે થઈને કોઈ ગુરુ પાસે મોકલેલો, અને ગુરુએ એને તલવાર શીખવાડવાનું નક્કી કર્યું કે તલવાર કેમ ચલાવવી. ગુરુજીએ કહ્યું કે આ લાકડાની તલવાર છે અને તું બચીને રહેજે, જાગૃત રહેજે, બસ ગમે ત્યારે તારી ઉપર હું પ્રહાર કરી શકું છું. અને જેવી રીતે આમ એ છુપી રીતે પાછળ જતા અને આમ તલવાર મારવા જાય, તો તલવાર પકડી લે. અભ્યાસ કરતા 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 કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે જાગૃતિ. પછી ગુરુજીએ કહ્યું કે હવે લાકડાની તલવાર નહીં, હવે સાચી તલવાર હું રાખીશ અને તું બચીને રહેજે. હવે વધારે જાગૃતિ આવતી ગઈ કે સાચી તલવાર છે, સાવધાન રહેજે, સાવચેત રહેજે. એમાં પણ સફળ થઈ. પછી ગુરુજીએ કહ્યું કે હવે હું ઊંઘમાં પણ પ્રહાર કરી શકું છું, ઊંઘમાં હવે જાગતો રહે છે, ઊંઘમાં પણ જાગે, ગમે ત્યારે તારી ઉપર તલવાર આવી શકે છે, બચીને રહે છે. ઊંઘમાં જાગૃતિ આવી. 9 મહિના સુધી એને તલવાર ચલાવવાનું શીખ્યું અને સફળ થઈ. અને એનું શિક્ષણ પૂરું થવાની તૈયારી કે બસ હવે સવારના નીકળવાનું છે. એ બિલકુલ હોશિયાર થઈ ગયો તો ત્યારે એને એમ થયું કે આ 9 મહિનાથી મારી પાછળ પડ્યા છે, હવે હું જોઈ લઉં કે એમને પોતાને કેટલી જાગૃતિ રહી છે. સવારના જતા વખતે તે એને વિચાર આવ્યો કે ગુરુને તે એકવાર જોઈ લો કે એને જાગૃતિ કેટલી રહી છે. જેવો વિચાર આવ્યો કે ગુરુ મોઢેથી બોલ્યા, એ ભાઈ એ સંભાળે ને, ગડપણ છે, તલવાર ક્યાંય ચલાવી ન દેતો. તું વિચાર કરે ને ત્યાં ખબર પડી જાય છે કે તું શું પ્લાનિંગ કરવાનો છે. તું મારો શિષ્ય છે. સદગુરુ એટલે કે
તમારી આંખો ને દેખીને દેખી લે છે કે તમારી કઈ દશા છે.
અને પછી ભલે તમે ગમે એટલો પ્રયાસ કરો કે આંખ સાથે આંખ ન મેળવો ગુરુ ને, એ તો મોટી વધારે કાયરતા છે. એનાથી પણ ઓળખી લેશે કે તમે કોણ છો ને કઈ જગ્યાએ અત્યારે છો. ભરત ચક્રવર્તી દ્રષ્ટિ યુદ્ધ હારી ગયા હતા બાહુબલીની સામે, નજર ન મેળવી શક્યા કારણ કે અંદરમાં કપટ હતું.
સત્ય દેખી લે છે, જાગૃતિ પ્રતિ સમય બની રહે. સુખ ને પાછળ જે દોડ લાગે છે, દરેક સમય આ જાગૃતિ રહી કે સુખ ની પાછળ દોડવા વાળો એ પોતે જ સુખ સ્વરૂપ છે, એ પોતે જ સુખ છે. ને સુખ ની પાછળ દોડતા છે એ સુખ છૂટે છે, સુખ પ્રાપ્ત થતું અટકી જાય છે. કારણ કે દોડમાં છે આકુળતા છે, કશાય છે, રાગાદી ભાવ છે, સમાઈ જવામાં શાંતિ છે. અને તમે આજે આ એક વાર સાંભળો, બે વાર સાંભળો, જયારે તમે સમાઈ ગયા હશો ત્યારે અંદર બધું મળેલું હશે. આ બધો જે વારંવાર વિચાર આવે છે ને, તત્વ વિચાર જે તમે કરો છો, એ વખતે આ ઉપયોગમાં આવશે. એ નાનો છોકરો હોય, એ નાના છોકરાએ આજે પાણીનો ગ્લાસ જોડ્યો, એ પાણીનો ગ્લાસ જોડ્યો, માએ જોરથી એને માર્યું, જમવા બેઠા હતા અને પાણીનો ગ્લાસ જોડ્યો, એ ધ્યાન નથી રાખતો. ગઈકાલે છોકરાએ દૂધનો ગ્લાસ પણ જોડ્યો હતો પણ કઈ નતું કર્યું. એના પેલા કેટલી ભૂલો કરી કે આપણને એમ લાગે સવાર થી કેટલી ભૂલો કરતો હતો ત્યારે કઈ કર્યું નહીં, અત્યારે ગ્લાસ ખાલી પાણીનો જોડે નામ કેમ માર્યો. પણ એ બે દિવસ થી બધું જોઈ રહી હતી આ બધી ભૂલો અને ભેગું થઈ રહ્યું હતું અહીંયા, આ એક સાથે આવ્યું છે. ઘણી વાર આવું થાય, એક સાથે ઉભરો નીકળે. અને આજે તમે આ ચૈતન્ય નું ચિંતન કરી રહ્યા છો કે સુખ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, જયારે નીકળશે ત્યારે એક સાથે આનંદ નો ઉભરો નીકળશે. આ સુખ સ્વરૂપ છે, એ સહજ છે દશા, એ જરૂર થશે. ભગવાન એક ભાવના લઈને આપ અહીંયા પધાર્યા છો, આપની ભાવના અવશ્ય સફળ થશે. આપ પરમાત્માઓ અહીંયા પધાર્યા છો, જાગૃતિ રહી. ક્ષણે ક્ષણે જે ભાવ મરણ થઈ રહ્યું છે, ક્ષણે ક્ષણે મરણ થઈ રહ્યું છે, મરી રહ્યો છે. નિગોદનો જીવ એક શ્વાસ લઈએ એટલા ટાઈમમાં 18 વાર જન્મ મરે છે. અજ્ઞાની ક્ષણે ક્ષણે જન્મ મરણ કરી રહ્યો છે, એટલા માટે સમયે સમયે જન્મ મરણ કરી રહ્યો છે. કારણ કે જે ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે રાગના ને દ્વેષના, એ એક એક સમયની પર્યાય છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. અને અજ્ઞાની મિથ્યાત્વના કારણે એમ માની રહ્યો છે કે રાગ એ હું છું, અને રાગનું મરણ થાય એટલે એમ માને છે હું મર્યો. પાછી નવી પર્યાયનો જન્મ થયો ને એમ માને છે પર્યાય મારું સ્વરૂપ છે, એટલા માટે પોતાનો જન્મ માને છે. સમયે સમયે પોતાને પર્યાય માનવા વાળો જીવ સમયે સમયે મરણ કરી રહ્યો છે, જન્મ લઈ રહ્યો છે. અને આ જન્મ મરણ થી બચવાનો એક જ ઉપાય કે પોતાને પર્યાય ન માને અને પોતાને દ્રવ્ય સ્વરૂપ માને, પોતાને પરમાત્મ સ્વરૂપ માને, ત્યારે ભાવ મરણ થી મુક્ત થાય છે. અદભુત રહસ્ય આમાં છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો, રાચી રહો. પ્રશ્ન છે કા અહો રાચી રહો. આપણા માટે કે છે કે તું તારી પોતાની જાતને જ આ પ્રશ્ન કર, કે તમને નથી પૂછતા એ રીતે તમે પોતાને પૂછો કે હું આ શું કરી રહ્યો છું. જયારે પોતે જીવ આવો વિચાર કરે છે ત્યારે અધ્યાત્મ માર્ગમાં ડગલા માંડે છે. શરૂઆતમાં ઠોકર ખાય છે, નાના છોકરાની જે નીચે પડે છે, પડી જાય છે, લોહી પણ નીકળે છે, પાછો ઉભો થાય છે, પાછો ચાલે છે. આત્મ જાગૃતિનો માર્ગ આવો છે. શરૂઆતમાં ભલે પડી જવાય પણ નિરાશ ન થવું, આગળ જતા માર્ગ સરળ અને સહજ થશે. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતા પૂર્વક ધ્યાનથી સાંભળ્યું, મને સત્સંગનો અવસર આપ્યો, આપના નિમિત્તે મારો સમય વ્યર્થમાં ન વીત્યો અને સત્સંગમાં રહ્યો, એ બદલ આ પરમાત્માઓને પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો.
ગઈકાલે જે મયુરભાઈ સવાલ પૂછ્યો હતો કે જે આ સ્મરણ મંત્ર સ્મરણ કરવું એ પણ એક પાપનો પાપ ક્રિયા છે, તો એના માટે જરી થોડોક વધારે રિક્વેસ્ટ કરીશ, ખાસ કરી વિનંતી કરીશ કે એનો ઊંડો ભાવ શું છે એ આપણને સમજાવે તો વધારે સારું પડશે. તો પછી રીતે મન મોટું છે.
ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી, આમાં બે માં ભેદ સમજાવવો જોઈએ. મોટાભાગના લોકો એ તો ધ્યાનથી સાંભળતા નથી, સાંભળે તો સમજતા નથી. આ જે હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ છે એ પાપ ભાવ મેં ક્યારેય નથી કહ્યો. ફરી ફરી કેસેટ સાંભળજો, હું ભગવાન આત્મા છું એ ભાવ એ પાપ ભાવ નથી, એ તો શુભ ભાવ છે. પણ હું ભગવાન આત્મા છું એવો ભાવ જયારે આવે છે ત્યારે જે કર્મ નો ઉદય હોય છે એ પાપ ના કર્મ નો ઉદય છે. એ કર્મ ના ઉદય ને પાપ નો ઉદય કીધો. ભાવ જે છે એ ભાવ તો શુભ છે, પણ કર્મ નો ઉદય એ પાપ નો ઉદય છે. પહેલી વાત આ, અને એનું સ્પષ્ટીકરણ કર્યું. કારણ કે ઘાતી કર્મ છે, ઘાતી કર્મમાં પાપની જ પ્રકૃતિ હોય, પુણ્યની ન હોય, અને વિકલ્પ જે ઉત્પન્ન થાય એ ઘાતીના ઉદયના નિમિત્તથી થાય, અઘાતીના ઉદયના નિમિત્તથી નહીં. પણ આ સાંભળીને આ વિકલ્પના સ્વરૂપને સમજવાનું હતું. બે પ્રકારથી છે. જ્ઞાની જયારે એમ કહે છે કે આ શરીર મારું નથી, ત્યારે શરીરને છોડવા માટે નથી કેતા. શરીરમાં આ મારું સ્વરૂપ છે એવું માનવાનું છોડો, એના માટે કીધું કે આ શરીર મારું નથી. આ સાંભળીને કોઈ આત્મહત્યા કરી લે તો એને ખોટી રીતે સમજી લીધું. શરીર નથી છોડવાનું, અત્યારે તો આ માધ્યમ છે, પણ શરીર હું છું એવું માનવાનું છોડે. એવી રીતે હું ભગવાન આત્મા છું એવા જે વિકલ્પ આવે છે એ વિકલ્પ નથી છોડવાના, આ વિકલ્પ મારું સ્વરૂપ છે એવું માનવાનું છોડે. અને એમ માને કે વિકલ્પ એ આવે છે, જન્મ્યો છે, અનાદિથી વિકલ્પ નતો, અત્યારે આવ્યો કે હું આત્મા છું. અને જે આવ્યું એ મારું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? કારણ કે જે આવ્યું એ જતું રહેવાનું છે, ને હું તો એવો છું જે ક્યારે આવ્યો નથી ને ક્યારેય જતો નથી, એવો નિત્ય છે. એમ વિચાર કરીને આ વિકલ્પમાં ભેદ જ્ઞાન કરે. પણ વિકલ્પ ને છોડી દે તો ક્યાં જશે? અત્યારે ખાઈમાં પડશે. વિકલ્પ ને છોડી દે તો કયા કામ કરશે? કે પૂજા ભક્તિ વ્રત તપના ભાવ અત્યારે આવતા હતા કે હવે બંધ કરી દીધા. બંધ કરીને કે શું કરે છે? કે પિક્ચર જોવા જાઉં છું, ઘરે બેઠો ટીવી જોઉં છું. કારણ કે એ ભાવની તો ના પાડી હતી. અરે એ ભાવની ના એટલે પાડી હતી કે તું ત્યાં અટકતો નહીં, તારે ઉપર જવાનું છે. તે જે બીજો કાંટો અંદર નાખ્યો છે એ કાંટો કાઢવાનો છે. તને એ વાત કીધી કે જે વિકલ્પ જે છે હું ભગવાન આત્મા એ બીજો કાંટો છે, એ કાંટાની અંદર ન રાખતો. કારણ કે એ કાંટો જો રહી ગયો તો વધારે ખતરનાક છે. કારણ કે પહેલો કાંટો નાનો હોય ને જે એને કાઢવા માટે બીજો નાખો ને મોટો હોય એ રહી જાય તો વધારે ખતરનાક છે. આ પાપનો કાંટો એના કરતા પુણ્યનો કાંટો ખતરનાક છે. અને આ બધાના કારણો હતા કે જીવ જેટલો ટાઈમ નરકમાં રહ્યો છે એનાથી ડબલ ટાઈમ સ્વર્ગમાં રહ્યો છે. આવો નિયમ હોય, જેટલું ડ્યુરેશન એ નરકના અંદર સ્પેન્ડ કર્યું એનાથી ડબલ ટાઈમ સ્વર્ગમાં કર્યું. અને પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કહેતા કે નરકમાં જે સ્પેન્ડ કર્યો જેટલો ટાઈમ ને સ્વર્ગમાં, એનો અર્થ એ થયો નરકમાં ક્યારે ગયો છે કે પાપ કર્યા ત્યારે, સ્વર્ગમાં ક્યારે ગયો કે પુણ્ય કર્યા ત્યારે. એનો મતલબ કે પાપ કર્યા એનાથી ડબલ પુણ્ય કર્યા. અને એમ કહેતા કે પાપ કર્યા એનાથી ડબલ પુણ્ય કર્યા હતા, એટલે પુણ્ય કરવા એ કઈ મોટી વાત નથી, તો ડબલ વાર કર્યા. મહાનતા એ છે કે પુણ્ય અને પાપ થી ન્યારું એવું જે ચૈતન્ય સ્વરૂપ એનો અનુભવ થાય. પણ શરૂઆતમાં આવા પ્રકારના વિકલ્પ રહેશે, વિચાર પણ આવશે, એમાં નિરાશ ન થવું, ખાલી એ જ કે એમાં અટકવાનું નથી.
Without that scientific explanation, how would you get that? Is it
હમણાં જયારે હું કોલંબિયા ના એરપોર્ટ પર ઉતર્યો હતો, બિપિનભાઈ મારી સાથે હતા ભાઈ ના, તો ત્યારે મારા અંદર થી સ્પેનિશ નો ફ્લો આવી ગયો. આઈ ડીડ નોટ નો સિંગલ વર્ડ ઓફ સ્પેનિશ, પણ કોલમ અને કેટરાઈચે બિપિનભાઈ ના રિલેશન માં છે, બ્રધર કઝિન છે, ભાઈ છે ને ભાઈ, હા ભાઈ. એટલે ત્યાં પછી અમે ગયા હતા ત્યાં, જેમ તમને કહ્યું દુનિયાના જે એરપોર્ટ પર હું ઉતરું છું તે એરપોર્ટ પર ઉતરતા ત્યાંની ભાષામાં, અત્યાર સુધી આઈ હેવ ટ્રાવેલ્ડ 130 કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ એન્ડ અકોર્ડિંગ ટુ વિકીપીડિયા વી જસ્ટ રિસીવ ધ ઇમેલ બિફોર ફ્યુ ડેઝ દેટ આઈ એમ ધ ફર્સ્ટ ઇન્ડિયન સિટીઝન હુ હેઝ ટ્રાવેલ્ડ મેક્સિમમ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને એના ઉપરથી એ લોકોએ કંઈક એવોર્ડ માટે થઈને આપણને ઇમેલ મોકલાવ્યો હતો, અને એમાં પછી એને લેંગ્વેજની ખબર પડી. તો આવું થાય કે તમે આવી રીતે, હું જાપાનમાં પહેલા દિવસે ઉતર્યો અને જાપાનીઝ ભાષામાં પ્રવચન થયું હતું, ચાઇના ઉતર્યો ત્યારે ચાઇનીઝ ભાષામાં મેન્ડેરિનમાં પ્રવચન થયું હતું. લોકોને 12 વર્ષ કે 10 વર્ષ મિનિમમ લાગે છે ચાઇનીઝ ભાષા શીખવા માટે અને બોલવા માટે, પણ એ પહેલા દિવસે જયારે હું ત્યાં આવતો ત્યારે હું ચાઇનીઝ ભાષામાં, એ પહેલા દિવસે જ ત્યાં ચાઇનીઝ ભાષામાં પ્રવચન થયું. અને એવા કેટલાય દેશના એરપોર્ટ, હમણાં હું થાઇલેન્ડમાં હતો ત્યારે થાઇલેન્ડમાં એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વાળાએ સ્ટેમ્પ માર્યો અને થાઈ ભાષામાં વાત કરી કે હે આવી રીતે થાઈ ભાષા કેવી રીતે બોલાય છે. પછી આઈ ઓલવેઝ કેરી માય પાસપોર્ટ વિથ મી, કારણ કે લોકો આ પૂછે કે ભાઈ ક્યાં ના જઈશું. અને સૌથી વધારે એક એક્સપિરિયન્સ જો આ પૂછ્યું છે તો એક બતાવી દો, 2 મિનિટ ટાઈમ હોય તો. મોલદીવ, શ્રીલંકા હું હતો, શ્રીલંકાથી મોલદીવ જવાનું હતું. મોલદીવના એરપોર્ટ ઉપર જયારે હું ઉતર્યો અને ત્યાં વિઝા નોટ રિક્વાયર્ડ ફોર ઇન્ડિયન, ઇમિગ્રેશનમાં ત્યાં ગયા ને એને કઈક હોટલ રિઝર્વેશન માંગ્યું કે તમારી પાસે હોટલનું રિઝર્વેશન માંગે, ખાલી વિઝાની જરૂર નથી. હોટલ બુકિંગ મારી પાસે હતું પણ કઈ કઈ ગડબડ કરી હતી ટ્રાવેલ એજન્ટે, કે એમાંથી કોપી કરીને વર્ડમાં પેસ્ટ કર્યું ને પછી એક્સપોર્ટ ટુ PDF કર્યું, તો એમાં પેલું હોટલનું એડ્રેસ હતું એ રહી ગયું અને નામે રહી ગયું, બાકી એડવર્ટાઇઝ ને બધું આવી ગયું. એટલે બધું તે કોપી પેસ્ટ થઈ ગયું ને એક્સપોર્ટ ટુ PDF થઈ ગયું. આને મને જોયું કે આમાં તો કઈ છે જ નહીં, અને ખરેખર પાછું એને દમી કરી હતી, રિયલ બુકિંગ એ નતું કર્યું, કે ત્યાં જરૂર પડે તો ત્યાં જઈને પછી જોઈ લેજો. આને પૂછ્યું એટલે તરત જ કે આમાં હોટલ ક્યાં છે, ને તરત પછી મારા મોઢામાંથી ત્યાં ધીવેહી લેંગ્વેજ ચાલે છે, આઈ સ્પોક ધીવેહી. મેં એને જોયું કે પહેલી એન્ટ્રી હતી પાસપોર્ટમાં અને ધીવેહી લેંગ્વેજમાં બોલવાનું થયું. તરત જ એને ડાઉટ ગયો કે આ કયો પાસપોર્ટ છે, કે આની પહેલાનો રિયલ પાસપોર્ટ ક્યાં છે. આજ મારો પાસપોર્ટ છે અને હું ઇન્ડિયન છું ને ઘણા બધા દેશોમાં આવું થયું છે જ્યાં જાઉં છું, પણ મને અહીંયા અત્યારે મારો પગ મૂક્યો મેં ત્યારે, મને ત્યારે મને ધીરેહી લેંગ્વેજ મારે મોઢામાંથી બોલવાનું ચાલુ થયું હતું અને મને કોઈ નવું નથી લાગ્યું કે હું અહીંયા નથી, હું અહીંયા ઘણી વાર આવી ગયેલો છું. તરત જ કે હે કે આવી રીતે કેવી રીતે બને, ને તરત જ પછી પાસપોર્ટ જ્યાં સ્ટેમ્પ પછી મારવા જતા હતા ત્યાં તેણે જોયું કે સામે બાંગ્લાદેશનો વિઝા હતો. એટલે મને કે બાંગ્લાદેશે જાય છે, મેં કીધું હા. પાકિસ્તાન, મેં કહ્યું ના ના. તો કે પાકિસ્તાન જવાની જરૂર શું છે, બાંગ્લાદેશ થી કામ થઈ જાય તો. પછી કે સામાન મારી પાસે બેગ પેક હોય છે, અમેરિકા માટે ખાલી 1-2 જોડી કપડા વધારે હોય, બટ આઈ હેવ ટ્રાવેલ 129 કન્ટ્રીઝ વિથ 1 પેર ઓફ ક્લોથ, એટલે બધી જગ્યાએ મારી પાસે 1 જોડી કપડા હોય અને રાત્રે ધોઈને સવારે પહેરી લેવાના. તો એ 1 જોડી કપડા હતા અને સાથે જમવાનું હતું, એટલે કે સામાન કે મેં આ સામાન છે, તો કે પાક્કો આ ટેરરિસ્ટ છે. ઓછો સામાન, મેરિડ છો કે ના? મેરિડ નથી. અચ્છા, મેરેજ નથી કર્યા, સિંગલ છો, સામાન ઓછો અને ખાવાનું બધું, કે ખાવાનું કેમ રાખ્યું, કારણ કે ટેરરિસ્ટ બીજાનું ખાય નહીં પોતાનું ખાય, કારણ કે ડાઉટ લાગે બીજો કઈ મિક્સ કરી દેશે તો કઈ. ખાવાનું બધું માને જ નહીં, મેં સ્પિરિચ્યુઅલ મોટિવેટર છું ને આવી રીતે ન માની. તો કે ના ના, આવું કઈ હોય જ નહીં, આવું કઈ હોય જ નહીં. પછી એક દવા નીકળી, એ ઇન્ડિયાની અંદર ડોક્ટર જે દવા આપે ને છાપાની અંદર બાંધીને આપે, એમાં નામ આમનું લખ્યા હોય, ફળીથી ફળીથીમાં આપી હતી દવા. અને દવા મને કે દવા છે ને, મેં કહું લૂઝ મોશન ની, તો કે લૂઝ મોશન છે, મેં કહું નથી. તો કે તો કેમ રાખી, મેં કહું થઈ જાય તો કે ડ્રગ એ લે છે ને, ડ્રગ ઇસ્ટ હોય તો જલ્દી આપણે થઈ જાય, એમ કે ડ્રગ લેતા હોય. મેં કહું નથી હું ડ્રગ. અને પછી 8 વાગે રાત્રે એરપોર્ટ ઉપર ઉતર્યો હતો. તરત જ એને કોલ કરી દીધો, મિલિટરી ડોગ સ્કોડ બધા લોકોને કે એક ટેરરિસ્ટ આવ્યો છે અને અહીંયા રીતે બધું કહીને ડાઉટફુલ કેસ છે કે અહીંની લોકલ લેંગ્વેજ બોલે છે, પાસપોર્ટ નકલી છે અને આવી રીતે સામાન ઓછો છે, દવા જેવું કઈક છે પણ એમાં મિક્સ કરેલું છે, ખાવાનું પોતાની સાથે રાખ્યું છે, મેરેજ નથી કર્યા અને આ બધું ભાગવા માટે બધી તૈયારી, બધા પ્લાન છે. અને તરત ડોગ સ્કોડ ને આ મિલિટરી બધા આવીને મશીન ગન રાખીને આવી રીતે બોલ કે સાચું બોલ, બોલ કે કોણ છો, કોણ છો, કોણ છો તું? મેં ઉતારી બોલી, અત્યારે ઉતારીએ, વાત પતી જાય તું ત્યારનો, કે શું કરે છે તું? ઉતારી દે બોલી. ત્યાં મને યાદ આવ્યું, મોલ્ડીવ્સ અંદર 99.99% લોકો મુસ્લિમ છે અને મારા મસ્જિદમાં ઘણા પ્રવચન થયા હતા. લેટેસ્ટ પ્રવચન મારું ટાંઝાનિયાની મસ્જિદમાં થયું હતું અને એનો વિડીયો મારી પાસે હતો, એટલે મને થયું કે એને વિડીયો બતાવું મારો, કે જો હું મસ્જિદમાં પ્રવચન આપું છું, તમે ટેરરિસ્ટ કહો છો, હું ટેરરિસ્ટ નથી. અને પ્રવચનનો વિડીયો મેં ચાલુ કર્યો, એની સામે જેવો ચાલુ કર્યો કે મોબાઈલની બેટરી 1% હતી, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. સવારથી ચાર્જ કર્યો. પછી મેં લોકોને કીધું તમારો મોબાઈલ, મને મારો મોબાઈલ ચાર્જ કરવા દો અહીંયા ઇમિગ્રેશન ઓફિસમાં, તો કે ટેરરિસ્ટને ચાર્જ ન કરવા દેવું. પછી યુએસબી હતી, યુએસબી કોર્ડથી અંદર નાખીને એવી રીતે મોબાઈલ ચાર્જ કર્યો, એમાં થોડી વાર વધારે લાગે એટલે 1.5 કલાક લાગ્યો, ફોન ચાર્જ થયો. તરત જ વિડીયો પ્લે કર્યો અને પ્લે કરતા જ છે બધા જ મિલિટરી પોલીસ ઇમિગ્રેશન ઓફિસર બધા લોકો પગમાં પડી ગયા. અરે કે અલ્લાહ અલ્લાહ યંગ માના ભગી માના કર્યું, સાલ્લા વસ્તારિયાના, અમે બહુ મોટો અપરાધ કર્યો, આ તો અમારા ઇમામ છે કે હવે બધા મુસ્લિમ, આ તો અમારા ઇમામ છે. મારી પાસે ચર્ચનો વિડીયો હતો પણ ન બતાવ્યો, નહીં તો અંદર નાખે. એટલે એ વખતે વિચાર એવો આવ્યો કે મસ્જિદ મેં બતાવ્યો, પછી એ બતાવ્યો. પછી કઈ કે અરે આ તો અમારા ઇમામ નીકળે, અમે માફ કરી દો. છેલ્લે રાત્રે 2 વાગી ગયા હતા, 8 વાગે એરપોર્ટ પર ઉતર્યો હતો અને 2 વાગે એ લોકો કીધું હવે અમને અહીંયા ઉપદેશ આપો દસેયને. મેં કીધું 1 સેકન્ડ દસેયને એવી રીતે ઉપદેશ આપો. મેં કીધું હું દસેયને નહીં આપું, હું 11ને આપીશ. તો કે અહીંયા 11 ક્યાં છે? કૂતરો, કૂતરા સાથે બધાને 11 11 આવી. કે કૂતરાને શું સમજ પડે? કે મેં કહું કૂતરાને પડે એટલી તમને પડતી, એટલે કૂતરો રાખવો પડ્યો. એટલે પહેલો ચાન્સ કૂતરાનો. અને પછી 11 જણા રાત્રે અમારું સત્સંગ થયો. એ $200 ખર્ચીને લોકોએ હોટેલ બુક કરી, માલે હુલુલે હુલુ માલે, આવી રીતે અલગ અલગ જગ્યાએ ત્યાં આત્મસિદ્ધિની સ્થાપના થઈ. આવી રીતે દુનિયાના 130 દેશમાંથી ઘણા બધા દેશોમાં આવું થયું છે અને એનું એક જ કારણ છે, કૃપાળુદેવ કે છે આત્મામાં આનંદ શક્તિ છે, અનંત શક્તિ છે. જો લોકાલોકને એક સમયમાં જાણી શકતો હોય તો આ બધું તો શું નાના છોકરાની રમતો છે. પણ મને આમાં રસ નથી. ઘણા લોકો પૂછે તમારી આ લબ્ધિ, મને આમાં બિલકુલ રસ નથી. એટલા માટે કારણ કે અમે થોડા દિવસ પહેલા હું સ્વાહિલી લેંગ્વેજમાં મારા ઘણા પ્રવચનો થયા છે તાંઝાનિયા, કેન્યામાં, યુગાન્ડામાં. હમણાં જ હું વેસ્ટ આફ્રિકાની ટ્રીપમાં હતો ને કેન્યા ઉતર્યો, મને સ્વાહિલી ન આવડ્યું. સ્વાહિલી ને ઇંગ્લિશ પણ ન આવડે. ઇમિગ્રેશન ઓફિસર વાત કરે પણ મને બોલતા જ ન કહે, શું બોલું એની સામે. સરસ જ એને અમારા કોર્ડિનેટર જે હતા સિંગાપોરમાં એને ફોન કર્યો, ઇમિગ્રેશન ક્યાં કઈ બોલતા નથી, ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા છે. આખી રાત એક લેંગ્વેજ પણ મોઢામાંથી ન નીકળી. અને આવું ઘણી વાર થાય છે. 1500 શાસ્ત્રોમાંથી હમણાં અમારી ગજપંથામાં શિબિર હતી, 6 દ્રવ્ય કોને કહે છે અને પહેલો જ ક્વેશ્ચન છે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો, એનો મને જવાબ નતો આવડતો. અને રાત્રે સવારે અમારી શિબિર હતી ગજપંથામાં, બધા લોકોને ઇન્વાઇટ કર્યા હતા ને આ લોકોને ના પાડી, હું સવારે શિબિરમાં નહીં આવી શકું. તો કે કેમ? મેં તો કઈ આપવા માટે છે જ નહીં, હું જાણું છું બસ કે હું કઈ નથી જાણતો. ખાલી થઈ ગઈ સવારના છે. પછી પાછું અત્યારે 1500 શાસ્ત્રો લેતા આવો અને કોઈ પણ પાનું ખોલો, તમને બતાવીશ ક્યાં કઈ વાત લખી છે. સવારના બધું યાદ હતું. આ તરંગો છે અને એટલા માટે આ જે આવી રીતે ઉપર નીચે થઈ જાય ને, એમાં ક્યાંય નથી. એટલે આ તો ક્યારેક તમને હજી બીજી વાત તમને શેર કરીશ લાઈફની, કારણ કે હમણાં જ અત્યારે એક પછી તમને કાલે બતાવીશું ત્યારે સમય લઈને. અત્યારે કોઈને કઈ ક્વેશ્ચન નહીં બેન ને બધા, બટ ડેફિનેટલી યુ વિલ લાઈક અ લોટ.
ના બધાને ગમશે પણ ક્યારેક સમય મળશે ત્યારે પછી ક્યારેક લઈશું.
આખો દિવસ તમને એક સેશન માં છે ને, અને આના ઉપરથી એ કે એવા એવા પ્રકારના આ આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન ના હું તમને મૂવી બતાવી છે. 5000 લોકો જે વેજીટેરિયન થયા, અને પ્રિઝન માં જઈને પણ હું બધાને કહું છું કે તમે છે ને વાત્સલ્ય થી તમે હૃદયને જીતો, વાત્સલ્ય આપો, બધાને વાત્સલ્ય આપો. તમે આત્મા પરમાત્મા ની વાત સાંભળો છો અને ઘર ઘરમાં તે તમારે બનતું ન હોય, શું કામનું તમારું વાત, તમારો ધર્મ શું કામનો? તમે ઘરમાં તે તમે વાત્સલ્ય નથી આપી શકતા. તમે બીજે પાસે 6 કાયના જીવ ની રક્ષા કરો, અને 6 કાયના જીવ પછી પેલા ઘરવાળાની રક્ષા કરને. ચલો પતિ છે, પતિ નું તમે આમ મર્યા પછી મેં કેટલાય લોકો ને જોયા છે આમ પોતાની સામે ઉભા ને હાથ, તમને હલવો બહુ ફાવતો હતો પણ કોઈ બી બનાવી નાખ્યો તો? અરે પણ ભાવતો તો, પણ હવે શું કામનું? જયારે ભાવતો ત્યારે બનાવીને આપવો તો ને. એટલે પ્રેક્ટિકલ, આઈ બિલીવ ઇન પ્રેક્ટિકલ લાઈફ. અને ક્યારેક એનો સમય મળતો તમે બધી ચર્ચા કરીશું. બોલો બેન.
આપણે અત્યારે
પણ આપણે બહુ સરસ, બહુ સરસ ભાવ છે, બહુ સરસ ભાવ છે. અને સમાધાન અવશ્ય થશે આપનું. અમારા માટે તો અત્યારે પ્રેસિડેન્ટ છે, આવે છે એટલે. થેન્ક યુ.
આપના પ્રેરણાદાયક પ્રવચનો થી અમારા બધા ભાઈ બહેનો ને ખુબ જ લાભ થાય છે.
હાજી
વર્લ્ડ વાઇડ લોકો સાંભળે છે, મારા વાઇફ પણ ઘરે સાંભળે છે.
થેન્ક
યુ સો મચ.
હાજી
અને આવતીકાલે છે એની પરીક્ષા ના બધા ટાઈમ પર આવી જજો. અને સન્ડે ના કોઈ પણ ફેમિલી ને જો લાભ લેવો હોય લંચ સ્પોન્સર કરવા માટે તો પ્લીઝ એડ્રેસ નો 3-4 ફેમિલી ભેગા થઈને સિમ્પલ. થેન્ક યુ.
જે
સ્વરૂપ શરણ્યા આ